યહોશુઆનું પુસ્તક અધ્યાય એક. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે નૂનનો દીકરો યહોશુઆ, જે મૂસાનો સહાયકારી હતો, તેને યહોવાએ કહ્યું, મારો સેવક મૂસા મરણ પામ્યો છે, તેથી હવે તું તથા આ સર્વ લોક ઉઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને, એટલે કે ઇઝરાયેલના લોકોને હું આપું છું. મૂસાને જે પ્રમાણે મેં વચન આપ્યું તે પ્રમાણે ચાલતા જે જે જગ્યા તમારા પગ નીચે આવશે તે સર્વ મેં તમને આપી છે. અરણ્ય તથા લબાનોનથી દૂર મોટી નદી ફ્રાત સુધી, હિત્તીઓના આખા દેશથી ભૂમધ્ય સમુદ્ર સુધી, પશ્ચિમ દિશાએ તમારી સરહદ થશે. તારા જીવનના સર્વ દિવસો દરમિયાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહીં. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું તને તજીશ કે મૂકી દઈશ નહીં. બળવાન તથા હિંમતવાન થા. આ લોકોને જે દેશનો વારસો આપવાનું યહોવાએ તેમના પૂર્વજોને વચન આપ્યું હતું તે યહોવા તેઓને આપશે. બળવાન તથા ઘણો હિંમતવાન થા. મારા સેવક મૂસાએ જે સગળા નિયમની તને આજ્ઞા આપી છે તે પાળવાને કાળજી રાખ. તેનાથી જમણી કે ડાબી બાજુ ફરતો ના, કે જેથી જ્યાં કંઈ તું જાય ત્યાં તને સફળતા મળે. આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાત દિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે, કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ. શું મેં તને આજ્ઞા કરી નથી? બળવાન તથા હિંમતવાન થા. ડર નહીં, નિરાશ ન થા. જ્યાં કંઈ તું જશે ત્યાં યહોવા તારા પ્રભુ તારી સાથે છે. પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી, તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, તમે પોતાને માટે ખાદ્ય સામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવા તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો. રૂબેનીઓને, ગાદીઓને અને મન્નાશાના અર્ધકુળને યહોશુઆએ કહ્યું, યહોવાના સેવક મૂસાએ તમને જે બાબત કહી હતી કે યહોવા તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો. તમારી પત્નીઓ, તમારા નાના બાળકો અને તમારા ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે, પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે. યહોવાએ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે, અને જે દેશ યહોવા તમારા પ્રભુ તમને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો, અને યહોવાના સેવક મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો. અને તેઓએ યહોશુઆને ઉત્તર આપતા કહ્યું, જે સગળું કરવાની આજ્ઞા તે અમને આપી છે તે અમે કરીશું, અને જ્યાં કંઈ તું અમને મોકલશે ત્યાં અમે જઈશું. જેમ અમે મૂસાનું માનતા હતા તેમ તારું પણ માનીશું. યહોવા તારા પ્રભુ જેમ મૂસા સાથે હતા તેમ તારી સાથે રહો. જે કોઈ તારી આજ્ઞા વિરુદ્ધ બળવો કરે અને તારું કહેવું ન માને તે મારી નંખાય. માત્ર એટલું જ કે તું બળવાન અને હિંમતવાન થા. યહોશુઆનું પુસ્તક અધ્યાય દસ. હવે યરૂશાલેમના રાજા અદોની સેદેકે સાંભળ્યું કે યહોશુઆએ જેમ યરીખો અને તેના રાજા સાથે કર્યું હતું તે જ પ્રમાણે તેણે આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે, અને તેણે સાંભળ્યું કે કેવી રીતે ગિબ્યોનના લોકોએ ઇઝરાયેલ સાથે સુલેહ કર્યો અને તેઓની મધ્ય રહે છે. તેથી યરૂશાલેમના લોકો ભયભીત થયા, કારણ કે ગિબ્યોન એક મોટું રાજવંશી શહેરોમાંનું એક હતું. તે આય કરતા ઘણું મોટું હતું અને તેના સર્વ માણસો શક્તિશાળી લડવૈયાઓ હતા. તેથી યરૂશાલેમના રાજા અદોની સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યારમુથના રાજા પીરામને, લાખીશના રાજા યાફિયાને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે અહીં મારી પાસે આવો અને મને સહાય કરો, આપણે ગિબ્યોન પર હુમલો કરીએ, કેમ કે તેણે યહોશુઆ અને ઇઝરાયેલના લોકોની સાથે સુલેહ કરી છે. તેથી યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યારમુથનો રાજા, લાખીશનો રાજા અને એગ્લોનનો રાજા એ પાંચ અમોરીઓના રાજાઓએ સંપ કર્યો. તેઓ અને તેઓનું સૈન્ય ચઢી આવ્યા. તેઓએ ગિબ્યોનની વિરુદ્ધ આયોજન કરીને તેના પર હુમલો કર્યો. ગિબ્યોનના લોકોએ યહોશુઆ અને તેના સૈન્યને ગિલગાલમાં સંદેશ મોકલ્યો. તેઓએ કહ્યું, જલ્દી કરો, તું તારા દાસોથી તારા હાથ પાછા રાખીશ નહીં. અમારી પાસે જલ્દી આવીને અમારો બચાવ કર, કેમ કે અમોરીઓના સર્વ રાજાઓ જેઓ પહાડી દેશમાં રહે છે તેઓએ અમારી પર હુમલો કર્યો છે. તેથી યહોશુઆ અને તેની સાથેના યુદ્ધના સર્વ માણસો અને સર્વ લડવૈયા ગિલગાલ ગયા. યહોવાએ યહોશુઆને કહ્યું, તેઓથી બીશ નહીં, મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે. તેઓમાંનો એક પણ તમારા આક્રમણ સામે ટકી શકનાર નથી. ગિલગાલથી આખી રાત કૂચ કરીને યહોશુઆએ અચાનક જ તેઓના પર આક્રમણ કર્યું અને યહોવાએ ઇઝરાયલની આગળ તેના વેરીઓને વિખેરી નાખ્યા. તેમણે ગિબ્યોનમાં તેઓનો સંહાર કર્યો. બેથ હોરોનના ઘાટના માર્ગે તેઓની પાછળ પડીને તેઓએ એઝેકા અને માક્કેદાના માર્ગ સુધી તેઓને મારતા ગયા અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતા નાસતા બેથ હોરોનના ઢોળા આગળ આવ્યા. ત્યારે એમ થયું કે એઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા કરા વરસાવ્યા. તેઓ સર્વ મરણ પામ્યા. જેઓને ઇઝરાયેલી લોકોએ તલવારથી માર્યા હતા તેમના કરતા જેઓ કરાથી માર્યા ગયા તેઓની સંખ્યા વધારે હતી. પછી યહોવાએ ઇઝરાયેલને અમોરીઓ ઉપર જે દિવસે વિજય અપાવ્યો હતો તે દિવસે યહોશુઆએ યહોવા સાથે વાત કરી. તેણે ઇઝરાયેલના દેખતા યહોવાની સમક્ષ કહ્યું, સૂર્ય તું ગિબ્યોન ઉપર સ્થિર રહે અને ચંદ્ર તું આયાલોનની ઉપર સ્થિર રહે. લોકોએ પોતાના દુશ્મનો ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો અને ચંદ્ર થંભી ગયો. આ બધું યાશારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની વચ્ચે સૂર્ય થંભી રહ્યો અને લગભગ એક આખા દિવસ માટે ત્યાં થમ્યો નહીં. એ પહેલા કે પછી તે દિવસના જેવો દિવસ થયો નથી કે જ્યારે યહોવાએ માણસોની વાણી માની હોય, કેમ કે ઇઝરાયેલ તરફથી યહોવાએ લડાઈ કરી હતી. યહોશુઆ અને તેની સાથે સર્વ ઇઝરાયેલ ગિલગાલ તરફ છાવણીમાં પાછા આવ્યા. પેલા પાંચ રાજાઓ નાસી જઈને પોતે માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા. યહોશુઆને કહેવામાં આવ્યું કે જે પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયેલા હતા તેઓ મળી આવ્યા છે. યહોશુઆએ કહ્યું, ગુફાના મુખ આગળ મોટો પથ્થર ગબડાવી દો અને તે જગ્યાએ સૈનિકોને તેમની ચોકી કરવાને બેસાડો. તમે પોતાને પાછળ ના રાખો. તમારા શત્રુઓને શોધી અને પાછળથી તેમના પર હુમલો કરો. તેઓને તેમના નગરમાં પ્રવેશવા દેશો નહીં, કેમ કે તમારા પ્રભુ યહોવાએ તેઓને તમારા હાથમાં આપ્યા છે. જ્યારે યહોશુઆ અને ઇઝરાયેલ પુત્રોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો જ્યાં સુધી તેઓ સંપૂર્ણ રીતે નાશ થયા અને તેઓમાંના જેઓ બચીને ભાગ્યા તેઓ કોટવાળા નગરોમાં પહોંચી ગયા. આખું સૈન્ય માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે શાંતિથી પાછું આવ્યું અને ઇઝરાયેલના લોકોમાંના કોઈની વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની કોઈએ હિંમત કરી નહીં. ત્યારે યહોશુઆએ કહ્યું, ગુફાનું મુખ ખોલીને તેમાં છુપાયેલા પાંચ રાજાઓને તેમાંથી બહાર કાઢીને મારી પાસે લાવો. તેના કહ્યા પ્રમાણે તેઓએ કર્યું. તેઓ આ પાંચ રાજાઓ એટલે યરૂશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યારમુથના રાજાને, લાખીશના રાજાને અને એગ્લોનના રાજાને યહોશુઆની પાસે લાવ્યા. અને જ્યારે તેઓ તે રાજાઓને યહોશુઆ પાસે લાવ્યા ત્યારે તેણે ઇઝરાયેલના સર્વ માણસોને બોલાવ્યા અને સૈનિકોના સરદારો જેઓ તેની સાથે યુદ્ધમાં ગયા હતા તેઓને કહ્યું, તમારા પગ તેઓની ગરદનો પર મૂકો. તેઓએ આવીને પોતાના પગ તેમની ગરદનો પર મૂક્યા. ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહીં અને ના હિંમત થશો નહીં, પણ બળવાન થાવ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવા તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે. પછી યહોશુઆએ રાજા ઉપર હુમલો કરીને તેમને મારી નાખ્યા. તેણે તેમને પાંચ ઝાડ પર લટકાવ્યા અને આજ સુધી તેઓ ઝાડ પર ટંગાયેલા રહ્યા. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે યહોશુઆએ હુકમ આપ્યો અને તેઓએ તેમને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓને નાખ્યા. તેઓએ ગુફાના મુખ પર મોટા પથ્થરો મૂક્યા તે આજ દિન સુધી છે. તે રીતે તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું અને ત્યાં રાજા સહિત દરેકને તલવારથી મારી નાખ્યા. તેણે તેઓનો અને ત્યાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે નાશ કર્યો. તેણે કોઈને પણ જીવતા રહેવા દીધા નહીં. જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું. યહોશુઆ તથા સર્વ ઇઝરાયેલ માક્કેદાથી લિબ્નાહમાં ગયા અને તેઓએ લિબ્નાહની સામે યુદ્ધ કર્યું. યહોવાએ તેને પણ તેના રાજા સહિત ઇઝરાયેલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તલવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતા છોડ્યા નહીં અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું. પછી યહોશુઆ અને સર્વ ઇઝરાયેલ લિબ્નાહથી લાખીશ ગયા, ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું. યહોવાએ લાખીશને ઇઝરાયેલના હાથમાં સોંપ્યું. યહોશુઆએ બીજે દિવસે તેને કબજે કર્યું અને તેણે લિબ્નાહને જેવું કર્યું હતું તે પ્રમાણે તેમાંના સર્વ જીવંત પ્રાણીઓને તલવારથી મારી નાખ્યા. પછી ગેઝેરનો રાજા હોરામ લાખીશની સહાય કરવાને આવ્યો. યહોશુઆએ તેને તથા તેના લોકોને એવા માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહીં. પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયેલ લાખીશથી એગ્લોન ગયા. તેઓએ ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું. તે જ દિવસે તેઓએ તેને કબજે કર્યું. જેમ યહોશુઆએ લાખીશને કર્યું હતું તે જ પ્રમાણે તેઓએ તેમાંના દરેક પર તલવારથી હુમલો કરીને તેઓને મારી નાખ્યા. પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયેલ એગ્લોનથી હેબ્રોન આવ્યા. તેઓએ તેની સામે યુદ્ધ કર્યું. તેઓએ તેના પર હુમલો કરીને તેને કબજે કર્યું અને રાજા તથા તેના આસપાસના સર્વ નગરોમાંના સર્વને તલવારથી માર્યા. તેઓએ તેમાંના સર્વ પ્રાણીઓને મારી નાખ્યા. જે તેણે એગ્લોનને કર્યું હતું તે પ્રમાણે તેણે કોઈને જીવતા રહેવા દીધા નહીં, પણ તેણે તેનો તથા તેમાંના સર્વ પ્રાણીઓનો સંપૂર્ણપણે સંહાર કર્યો. પછી યહોશુઆ તથા તેની સાથે ઇઝરાયેલનું સૈન્ય પાછું આવ્યું. દબીરમાં પણ તેઓની સાથે યુદ્ધ કર્યું. તેણે તેને તેના રાજાને તથા નજીકના નગરોને કબજે કર્યા. તેઓએ તેમના પર તલવારથી હુમલો કર્યો અને તેમાંના દરેક પ્રાણીનો સંપૂર્ણ રીતે નાશ કર્યો. યહોશુઆએ કોઈને જીવતા રહેવા દીધા નહીં, જેમ તેણે હેબ્રોનને લિબ્નાહને અને તેના રાજાને કર્યું હતું તેવું કર્યું. એમ યહોશુઆએ આખા દેશને જીતી લીધો. પર્વતીય પ્રદેશ, નેગેબ નીચાણવાળો પ્રદેશ અને તળેટીઓમાંના સર્વ રાજાઓમાંથી કોઈને પણ જીવતા રહેવા દીધા નહીં, પણ જેમ ઇઝરાયેલના પ્રભુ યહોવાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે દરેક સજીવોનો સંપૂર્ણ નાશ કર્યો. કાદેશ બારનેયાથી ગાઝા સુધી અને ગોશેનના આખા દેશથી ગિબ્યોન સુધી યહોશુઆએ તેઓને તલવારથી માર્યા. યહોશુઆએ આ સર્વ રાજાઓને અને તેઓના દેશને એક વખતમાં જ કબજે કર્યા, કેમ કે ઇઝરાયેલના યહોવા ઇઝરાયેલ માટે લડ્યા હતા. પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયેલ ગિલગાલની છાવણીમાં પાછા આવ્યા. યહોશુઆનું પુસ્તક અધ્યાય 11. જ્યારે હાસોરના રાજા યાબીને આ સાંભળ્યું ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમરોનના રાજાને તથા આક્ષાફના રાજાને અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો. તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતી દેશના યબુસીઓને તથા મિસ્પાના દેશના હેરમોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો. તેઓની સાથે તેઓના સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્રકાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા. આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયેલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી. યહોવાએ યહોશુઆને કહ્યું, તેઓથી બીશ નહીં, કેમ કે આવતીકાલે હું ઇઝરાયેલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓના જાંગની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો. યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંત આવીને તૂટી પડ્યા. યહોવાએ શત્રુઓને ઇઝરાયેલના હાથમાં સોંપ્યા. તેઓએ તલવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્ત્રેફોથ માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડ્યા. તેઓએ તેમને તલવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહીં. યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓની જાંગની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા. તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તલવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું. ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યા. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહીં. પછી તેણે હાસોરને બાળી મૂક્યું. યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તલવારથી સંપૂર્ણપણે નાશ કર્યો. તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને ઇઝરાયેલે બાળ્યા નહીં. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું. ઇઝરાયેલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તલવારથી દરેક માણસને મારી નાખ્યા. તેઓએ કોઈને જીવિત રહેવા દીધા નહીં. યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી અને યહોવાએ મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સગડામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહીં. યહોશુઆએ તે સર્વદેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયેલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો. સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેરમોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા. યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું. હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેના સિવાય ઇઝરાયેલ સાથે એકેય નગરે સંધિ કરી નહીં. ઇઝરાયેલે બાકીના બધા નગરોને યુદ્ધમાં કબજે કર્યા, કેમ કે યહોવાએ તેઓના હૃદયોને કઠણ કર્યા હતા કે જેથી તેઓ આવે અને ઇઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ કરે, જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહીં અને મૂસાને યહોવાએ જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે. અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના, આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયેલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો. કેવળ ગાઝા, ગાથ અને આશદોદમાં કેટલાક જીવતા રહ્યા. ઇઝરાયેલ દેશમાં એક પણ અનાકીને રહેવા દીધો નહીં. જેમ યહોવાએ મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયેલને તેઓના કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી. યહોશુઆનું પુસ્તક અધ્યાય 12. હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયેલના માણસોએ વિજય મેળવ્યો, યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેરમોન પર્વત તથા પૂર્વ તરફનો સગડો આરાબા સુધીનો સગડો દેશ કબજે કરી લીધો. સિહોન જે અમોરીઓનો રાજા હેશબોનમાં રહેતો હતો તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યના શહેર અને અર્ધ ગિલિયાદથી આમોનિયોની સરહદ ઉપરની યાબોક નદી સુધી રાજ કર્યું. સિહોને પૂર્વ તરફ કિન્નેરેત સમુદ્ર સુધી, આરાબા સુધી તથા પૂર્વ તથા આરાબાના સમુદ્રના ખારા સમુદ્ર સુધી, બેથ યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ પિસ્ગા પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું. રફાઈઓના બાકી રહેલા માનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ અને એડ્રેઈમાં રહેતો હતો, તેણે હેરમોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશુરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલિયાદ હેશબોનના રાજા સિહોનની હદ સુધી રાજ કર્યું. યહોવાના સેવક મૂસાએ અને ઇઝરાયેલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાના સેવક મૂસાએ રૂબેનીઓને, ગાદીઓને અને મન્નાશાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો. યહોશુઆએ તથા ઇઝરાયેલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ લબાલોનની ખીણમાં બાલગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયેલના કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો. આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો. મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા, યરૂશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યારમુથનો રાજા, લાખીશનો રાજા, એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા, દબીરનો રાજા, ગદેરનો રાજા, હોર્માનો રાજા, અરાદનો રાજા, લિબ્નાહનો રાજા, અદુલામનો રાજા, માકેદાનો રાજા, બેથેલનો રાજા, તાપુઆનો રાજા, હેફેરનો રાજા, અફેકનો રાજા, લાશારોનનો રાજા, માદોનનો રાજા, હાસોરનો રાજા, શિમરોન મરોનનો રાજા, આક્ષાફનો રાજા, તાનાખનો રાજા, મગીદોનો રાજા, કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા, દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલગાલમાંના ગોઈમનો રાજા અને તિરસાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા 31 હતી. યહોશુઆનું પુસ્તક અધ્યાય 13. હવે યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો ત્યારે યહોવાએ તેને કહ્યું, તું વયોવૃદ્ધ થયો છે પણ વતન કરી લેવાની ઘણી ભૂમિ હજી બાકી છે. જે પ્રદેશો હજી બાકી રહ્યા છે તે આ છે: પલિસ્તીઓનો અને ગશુરીઓનો આખો વિસ્તાર, જે મિસરની પૂર્વમાં શિહોરથી ઉત્તરે એક્રોનની સરહદ સુધી તે કનાનીઓની સંપત્તિ ગણાય છે. પલિસ્તીઓના 5 શાસકો ગાઝીઓ, આશદોદીઓ, આશ્કેલોનીઓ, ગીત્તીઓ અને એક્રોનીઓનો જે આવ્યોના પ્રદેશ છે. દક્ષિણમાં આવ્યોનો પ્રદેશ, કનાનીઓનો આખો પ્રદેશ અને સિદોનીઓના મારા અને એફેક સુધી એટલે અમોરીઓની સરહદ સુધી. ગબાલીઓનો દેશ પૂર્વ તરફ લબાલોન એટલે હેરમોન પર્વતની તળેટીમાં બાલગાદથી હમાત સુધી, લબાલોનથી તે દૂર સુધી મિસ્ત્રેફોથ માઇમ સુધી પર્વતીય દેશના સગડા રહેવાસીઓ એટલે સિદોનના સગડા લોકો સહિત તેઓને હું ઇઝરાયેલના સૈન્યની આગળથી કાઢી મૂકીશ. પણ યાદ રાખ કે મેં જેમ તને આજ્ઞા આપી છે તેમ તે દેશ ઇઝરાયેલીઓને વારસા તરીકે તેમના કુળ પ્રમાણે વહેંચ્યા. નવ કુળોને તથા મન્નાશાના અર્ધકુળને આ દેશ વારસામાં ફાળવ્યા. મન્નાશાના બીજા અર્ધકુળ સાથે રૂબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો, તે આર્નોનની ખીણની સરહદ પરના અરોએરથી અને જે નગર ખીણની મધ્ય છે ત્યાંથી મેદબાનો આખો સપાટ પ્રદેશ દિબોન સુધી. સિહોનના બધા નગરો, અમોરીઓનો રાજા જે હેશબોનમાં રાજ કરતો હતો તેના સગળા નગરો, આમોનીઓની સરહદ સુધી, ગિલિયાદ, ગશુરીઓનો તથા માખાતીઓનો વિસ્તાર, આખો હેરમોન પર્વત અને આખા બાશાનથી સાલખા સુધી, બાશાનના ઓગનું આખું રાજ્ય જે આશતારોથ અને એડ્રેયમાં રાજ કરતો હતો, આ જે રફાઈઓમાંના બાકી રહેલા હતા તેઓને મૂસાએ તલવારથી મારીને હાંકી કાઢ્યા હતા. પણ ઇઝરાયેલના લોકોએ ગશુરીઓને કે માખાથીઓને કાઢી મૂક્યા નહીં. તેના બદલે ગશુરીઓ અને માખાથીઓ આ જ દિન સુધી ઇઝરાયેલ મધ્ય રહ્યા. કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહીં, જેમ યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ ઇઝરાયેલના પ્રભુ યહોવાને અર્પાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે તે જ તેઓનો વારસો છે. મૂસાએ રૂબેનીઓના આખા કુળના કુટુંબો પ્રમાણે તેઓને વારસો આપ્યો. તેઓની હદ આર્નોનની ખીણની સરહદ પરનું અરોએર તથા જે શહેર તે ખીણની મધ્ય છે ત્યાંથી મેદબા પાસેના આખા સપાટ પ્રદેશ સુધી હતી. રૂબેનીઓને આ પણ પ્રાપ્ત થયું એટલે હેશબોન તથા પર્વતીય પ્રદેશમાંના તેના સર્વ નગરો, દિબોન, બામોથ બાલ તથા બેથ બાલમિયોન, યાહસા, કદેમોથ તથા મેફાત, કિરિયાથાઇમ, સિબમા, ખીણના પર્વત પરનું સેરેથ શહાર, બેથ પેઓર, પિસગાના ઢોળાવ, બેથ યશિમોથ, સપાટ પ્રદેશના સર્વ નગરો, અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય, તે હેશબોનમાં રાજ કરતો હતો જેને મૂસાએ માર્યો હતો, અને તે દેશમાં રહેનારા મિદ્યાનના આગેવાનો સાથે અવી, રેકેમ, સૂર, હુર તથા રેબાના શાસકોને અને સિહોનના રાજકુમારોને માર્યા હતા. જેઓને ઇઝરાયેલી લોકોએ માર્યા તેઓમાં બેઓરના દીકરા બલામ શકુન જોનારાને પણ તેઓએ તલવારથી મારી નાખ્યો. યર્દન નદી તથા તેનો કાંઠો એ રૂબેનીઓના કુળની સરહદ હતી. આ રૂબેનીઓના વતનના નગરો તથા ગામો તેઓના કુટુંબ પ્રમાણે એ છે. અને આ મૂસાએ ગાદના કુળને એટલે ગાદ પુત્રોને તેના કુટુંબ પ્રમાણે આપ્યો હતો. આ તેમનો વિસ્તાર હતો એટલે યાઝેર તથા ગિલિયાદના સગડા નગરો તથા આમોનીઓનો અડધો દેશ જે અરોએર સુધી રાબ્બાની પૂર્વમાં છે, અને હેશબોનથી તે રામાથ મિસ્પા એટલે બટોનીમ સુધી, મહાનાઇમથી તે દબીરના પ્રદેશ સુધી, અને ખીણમાં બેથ હારામ તથા બેથ નિમરા, સુક્કોત અને સાફોન એટલે હેશબોનના રાજા સિહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યા. ગાદપુત્રોના વતનના નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે. મૂસાએ મન્નાશાના અડધા કુળને વારસો આપ્યો. તે મન્નાશાના લોકોના અડધા કુળને એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો. તેઓનો પ્રદેશ મહાનાઇમથી હતો એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઇરના સર્વ નગરો એટલે 60 નગરો, અડધો ગિલિયાદ તથા આશતારોથ તથા એડ્રે, બાશાનમાં ઓગના ભવ્ય નગરો એ મન્નાશાના પુત્ર માખીરના પુત્રોને માટે એટલે તેઓના કુટુંબો પ્રમાણે માખીરના પુત્રોના અડધા ભાગને માટે હતા. યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર મુઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યા તે એ છે, પણ લેવીના કુળને મૂસાએ કંઈ વારસો આપ્યો નહીં. તેણે તેઓને કહ્યું કે તેઓનો વારસો ઇઝરાયેલના પ્રભુ યહોવા છે. યહોશુઆનું પુસ્તક અધ્યાય 14. ઇઝરાયેલના લોકોએ કનાન દેશના ભાગોને વારસા તરીકે પ્રાપ્ત કર્યા. એલાઝાર યાજકે, નૂનના દીકરા યહોશુઆએ અને તેઓના પિતૃઓના કુળના આગેવાનોએ ઇઝરાયેલના કુટુંબના લોકોને વારસા તરીકે વહેંચી આપ્યા. યહોવા મૂસાની હસ્તક નવ કુળો અને અડધા કુળ વિશે જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓને વારસા પ્રમાણે ફાળવી આપ્યા. કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વારસો આપ્યો, પણ લેવીઓને તેણે કોઈ વારસો આપ્યો નહીં. યુસફના ખરેખર બે કુળ હતા, એટલે મન્નાશા તથા એફ્રાઇમ, પણ તેઓને રહેવાને માટે અમુક નગરો, જાનવર તથા તેઓની માલ મિલકત અને તે સિવાય તેઓએ દેશમાં લેવીઓને કંઈ ભાગ વારસા તરીકે આપ્યો નહીં. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયેલના લોકોએ તે દેશ વહેંચી લીધો. પછી યહુદાનું કુળ યહોશુઆ પાસે ગિલગાલમાં આવ્યું. કનીઝી યફુનેના દીકરા કાલેબે તેને કહ્યું, કાદેશ બારનીયામાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિશે જે કહ્યું હતું તે તું જાણે છે. જ્યારે યહોવાના સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશ બારનીયાથી મને મોકલ્યો ત્યારે હું 40 વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો. પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોના હૃદય બીકથી ગભરાવી નાખ્યા, પણ હું તો સંપૂર્ણ રીતે યહોવા મારા પ્રભુને અનુસર્યો. મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે નિશ્ચય જે ભૂમિ પર તારા પગ ફર્યાશે તે તારા અને તારા સંતાનોને માટે સદાકાળનો વારસો થશે, કેમ કે તું સંપૂર્ણ રીતે મારા પ્રભુ યહોવાને અનુસર્યો છે. હવે જો યહોવાએ મને તેના કહ્યા પ્રમાણે આ 45 વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયેલ અરણ્યમાં ચાલતા હતા તે સમયે યહોવાએ આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી અને આજ હું 85 વર્ષનો થયો છું. મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે. તેથી હવે આ પર્વતીય પ્રદેશ કે જે વિષય યહોવાએ તે દિવસે મને વચન આપ્યું હતું તે મને આપ, કેમ કે તે દિવસે તેં સાંભળ્યું કે ત્યાં અનાકી અને તેમના મોટા કોટવાળા નગરો છે. યહોવા મારી સાથે હશે અને યહોવાના કહ્યા પ્રમાણે હું તેઓને અહીંથી દૂર કાઢી મૂકીશ. પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફુનેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું. એ માટે આજ સુધી કનીઝી યફુનેના દીકરા કાલેબનો વારસો હેબ્રોન છે, કેમ કે તે ઇઝરાયેલના પ્રભુ યહોવાને સંપૂર્ણ રીતે અનુસર્યો હતો. હવે હેબ્રોનનું નામ અગાઉ કિરિયાર્થ આરબા હતું. આરબા તો અનાકીઓ મધ્યે સૌથી મોટો પુરુષ હતો. પછી દેશમાં યુદ્ધ બંધ થયા, શાંતિનો પ્રસાર થયો. યહોશુઆનું પુસ્તક અધ્યાય 15. યહુદા પુત્રોના કુળને તેઓના કુટુંબો પ્રમાણે જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો, એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી. તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી એટલે દક્ષિણના અખાતથી શરૂ થતી હતી. ત્યાંથી સરહદ આક્રાબીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ અને કાદેશ બારનીયાની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્ત્રોન થઈને આદારથી ચક્રાઓ ખાઈને કારકા સુધી ગઈ. ત્યાંથી આસમોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરૂ થતી હતી. તે સરહદ બેથ હોગલા અને બેથ આરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાણની શીલા રૂબેનના દીકરા સુધી ગઈ. પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ. તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલગાલના વળાંક સુધી કે જે નદીની દક્ષિણ બાજુ પર અદુમિમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન શેમેશના ઝરણાથી પસાર થઈ અને એન રોગેલ આગળ પૂરી થઈ. પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબુસીઓના નગરની દક્ષિણ તરફ એટલે યરૂશાલેમ સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઇમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ. પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણા સુધી ગઈ. ત્યાંથી એફ્રોન પર્વતના નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલા અને કિરિયાથી આરિમ સુધી અંકાયેલી હતી. પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ. પછી આગળ વધીને ઉત્તર તરફ યારિમ પર્વતની એટલે કસાલોનની બાજુથી પસાર થઈ અને બેથ શેમેશ સુધી નીચે થઈને તિમનાથી પસાર થઈને આગળ વધી. તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ. પછી શિક્રોનથી વળીને બાલા પર્વતથી પસાર થઈને યાબનેલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો. પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમના કુટુંબો પ્રમાણે ચારે બાજુની સરહદ હતી. યહોશુઆએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યું. તેણે યફુન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી. કિરિયાથ આરબા, જે હેબ્રોન છે, તે આપ્યું. આરબા અનાકનો પિતા હતો અને કાલેબે અનાકના વંશના ત્રણ કુળોને એટલે શેષાય, અહિમાન તથા તાલમાય, જે અનાકના પુત્રો હતા, તેઓને ત્યાંથી કાઢી મૂક્યા. તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિરિયાર્થ સેફેર હતું. કાલેબે કહ્યું, જે કોઈ માણસ કિરિયાર્થ સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આકસા સાથે પરણાવીશ. કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથનીએલે કિરિયાથ સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આકસાના લગ્ન તેની સાથે કરાવ્યા. જ્યારે આકસા ઓથનીએલ પાસે આવી ત્યારે એમ થયું કે તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માંગવાની વિનંતી કરી અને આકસા તેના ગધેડા પરથી ઉતરી અને કાલેબે તેને કહ્યું કે તારે શું જોઈએ છે. આકસાએ ઉત્તર આપ્યો, મારા પર વિશેષ કરીને કૃપા કર, તે મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા જરા પણ મને આપ. અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના જરા આપ્યા. આ યહૂદા પુત્રોના કુળનું વતન તેઓના કુટુંબો પ્રમાણે આ છે. અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદા પુત્રોના કુળના છેવાળા નગરો કાપ્સએલ, એદેર તથા યાગુર, કીના, દિમોના, આદાદા, કેદેશ, હાસોર, ઇથનાન, ઝીફ, ટેલેમ, બેઆલોથ, હાસોર હદાતા, કરિયોથ, હેસ્ત્રોન એટલે હાસોર, અમામ, શેમા, મોલાદા, હસાર ગાદા, હેશમોન, બેથ પેલેટ, હસાર શુઆલ, બેરશેબા, બિઝિયોથિયા, બાલા, લીમ તથા એસેમ, એલ્તોલાદ, કસીલ તથા હોરમા, સિકલાગ, માદમાના તથા સાનસાના, લબાઓથ, શિલહિમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ 29 નગરો હતા. પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં એશતાઓલ, સોરા તથા આશના, ઝાનોઆ, એનગાન્નીમ, તાપુઆ અને એનામ, યારમુથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા, શારાઇમ, અદિથાઇમ, ગદેરા, ગદરોથાઇમ, તેઓના તાબાના ગામો સહિત આ કુલ 14 નગરો હતા. સનાન, હદાશા તથા મિગદાલ ગાદ, દિલાન, મિસ્પા તથા યોક્તેલ, લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન, કાબ્બોન, લહમામ તથા કિથલિશ, ગદેરોથ, બેથ દાગોન, નામા તથા માક્કેદા. તેઓના તાબાના ગામો સહિત આ કુલ 16 નગરો હતા. લિબના, એથેર તથા આશાન, ગિફ્તા, આશના તથા નસીબ, કૈલા, આગઝીબ તથા મારેશા. તેઓના તાબાના ગામો સહિત આ કુલ 9 નગરો હતા. એક્રોન તેના નગરો અને ગામો સહિત એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી, આશદોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓના ગામો સહિત, આશદોદની આસપાસના નગરો તથા ગામો, ગાઝા આસપાસના નગરો તથા ગામો, મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયા કિનારો ત્યાં સુધીના, પહાડી પ્રદેશમાં શામીર, યાતીર તથા સોખો, દાન્ના તથા કિરિયા સાન્ના એટલે દબીર, અનાબ, એશ્તમોઆ તથા આનિમ, ગોશેન, હોલોન તથા ગિલો, તેઓના તાબાના ગામો સહિત કુલ 11 નગરો હતા. આરાબ, દુમા તથા એશાન, યાનીમ, બેથ તાપુઆ તથા અફેકા, હુમટા, કિરિયાથ આરબા એટલે હેબ્રોન તથા સિયોર, તેઓના તાબાના ગામો સહિત કુલ આ 9 નગરો હતા. માઓન, કાર્મેલ, ઝીફ, યુટા, યિઝએલ, યોગદામ, ઝાનોઆ, કાઇન, ગિબિયા તથા તિમના, તેઓના ગામો સહિત આ 10 નગરો હતા. હાલહુલ, બેથસુર, ગદોર, મારાથ, બેથ અનોથ તથા એલ્થકોન, તેઓના ગામો સહિત આ 6 નગરો હતા. કિરિયાર્થ બાલ એટલે કિરિયાર્થ યારીમ તથા રાબ્બા, તેઓના ગામો સહિત આ 2 નગરો. અરણ્યમાં બેથ રાબા, મિદ્દીન તથા સખાખા, નિપશાન, ખારાનું નગર તથા એન ગેદી, તેઓના ગામો સહિત આ 6 નગરો. પણ યરૂશાલેમના રહેવાસી યબુસીઓને યહુદા કુળના લોકો કાઢી શક્યા નહીં, તેથી યબુસીઓ આજ સુધી યહુદા કુળની સાથે યરૂશાલેમમાં રહે છે. યહોશુઆનું પુસ્તક અધ્યાય 16. યુસફના કુળ માટે જમીનની વહેંચણી થઈ, એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના જરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી, પછી તે સરહદ બેથેલથી લૂઝ સુધી, અટારોથી પસાર થઈને આર્કીઓના પ્રદેશ સુધી ગઈ, પછી પશ્ચિમ તરફ નીચે યાફલેટીઓના પ્રદેશથી દૂર સુધી નીચાણમાં બેથ હોરોનના પ્રદેશ સુધી અને ગેઝેર સુધી તે સમુદ્ર પાસે પૂરી થઈ. આ રીતે યુસફના 2 કુળ, મન્નાશા અને એફ્રાઇમના કુળોને વારસો પ્રાપ્ત થયો. એફ્રાઇમના કુળને તેના કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ. પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથથી અદારથી ઉપરના બેથ હોરોન સુધી હતી અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખમથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ શિલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ, પછી યાનોઆથી નીચે અટારોથ સુધી, નારા સુધી અને પછી યરીખોથી યર્દનના છેડા સુધી પહોંચી. તે સરહદ તાપુઆથી પશ્ચિમ તરફ કાનાના નાળા અને સમુદ્રના છેડા સુધી ગઈ. એફ્રાઇમના કુળના કુટુંબો પ્રમાણે તેઓનો વારસો આ છે. તે સાથે મન્નાશાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમના કુળને સારું પસંદ કરાયેલા હતા, એ સર્વ નગરો તેઓના ગામો સહિત તેઓને મળ્યા. તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહીં, તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમના કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે. યહોશુઆનું પુસ્તક અધ્યાય 17. મન્નાશા યુસફનો વડોપુત્ર હતો. તેના કુળને માટે જમીનનો ભાગ આ પ્રમાણે હતો, જે મન્નાશાનો પ્રથમ પુત્ર માખીર, ગિલિયાદનો પિતા લડવૈયો હતો, તેને ગિલિયાદ તથા બાશાનનો પ્રદેશ આપવામાં આવ્યો હતો. મન્નાશાના બાકીના પુત્રોને પણ તેઓના કુટુંબ પ્રમાણે ભાગ આપવામાં આવ્યો, એટલે અબીએઝેરના, હેલેકના, આસ્ત્રીએલના, શખેમના, હેફેરના અને શમિદાના પુત્રોને, યુસફના દીકરા મન્નાશાના એ પુરુષ વંશજો હતા, તેઓને કુટુંબો પ્રમાણે હિસ્સો આપવામાં આવ્યો હતો. હવે મન્નાશાના દીકરા માખીરના દીકરા, ગિલિયાદના દીકરા હેફેરના દીકરા સલોફાદને દીકરા ન હતા, પણ દીકરીઓ જ હતી. આ તેની દીકરીઓના નામ હતા: માહલા, નોઆ, હોગલા, મિલ્કા અને તિરસા. તેઓ એલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆ અને આગેવાનો પાસે આવી અને તેઓને કહ્યું કે યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી કે અમને અમારા ભાઈઓ સાથે વારસો આપવામાં આવે. તેથી યહોવાની આજ્ઞા અનુસાર તેણે તેઓને તેઓના પિતાના ભાઈઓ મધ્યે વારસો આપ્યો. મન્નાશાને ગિલિયાદ અને બાશાન ઉપરાંત યર્દનને પૂર્વ પેલેપાર જમીનના 10 ભાગ આપવામાં આવ્યા હતા, કેમ કે મન્નાશાની દીકરીઓને તેના દીકરાઓ મધ્યે વારસો મળ્યો હતો. મન્નાશાના બાકીના કુળને ગિલિયાદનો પ્રદેશ સોંપવામાં આવ્યો. મન્નાશાના પ્રદેશની સરહદ આશેરથી મિખમથાત સુધી શખેમની પૂર્વમાં હતી, પછી તે સીમા દક્ષિણ તરફ એન તાપુઆના જરા સુધી ગઈ. તાપુઆનો વિસ્તાર મન્નાશાનો હતો, પણ મન્નાશાની સરહદ ઉપરનું તાપુઆ એફ્રાઇમના કુળનું હતું. તે સીમા ઉતરીને કાનાના નાળા સુધી એટલે નદીની દક્ષિણે ગઈ. એફ્રાઇમના આ નગરો મન્નાશાના નગરો મધ્યે આવેલા છે. મન્નાશાની સીમા નદીની ઉત્તર બાજુએ હતી અને તેનો છેડો ભૂમધ્ય સમુદ્રની પાસે હતો. દક્ષિણ ભાગ એફ્રાઇમનો અને ઉત્તર ભાગ મન્નાશાનો હતો, જેની સરહદ ભૂમધ્ય સમુદ્રની પાસે હતી. તેની ઉત્તર તરફ આશેરનો અને પૂર્વ તરફ ઇસ્સાખારનો ભાગ હતો. ઇસ્સાખાર તથા આશેરના ભાગમાં બેથશેયાન અને તેના ગામો, યિબલામ અને તેના ગામો, દોર તથા તેના ગામોના રહેવાસીઓ, એન્દોર તથા તેના ગામોના રહેવાસીઓ, તાનાખ તથા તેના ગામોના રહેવાસીઓ, મિગ્દોના તથા તેના ગામોના રહેવાસીઓ એટલે ત્રણ ઉચ્ચ પ્રદેશ મન્નાસાને મળ્યા. પણ હજી સુધી મન્નાશાના પુત્રો તે નગરોને કબજે કરી શક્યા નહીં અને મૂળ રહેવાસીઓને કાઢી મૂકી શક્યા નહીં, એટલે કનાનીઓ આ દેશમાં રહ્યા. જ્યારે ઇઝરાયેલના લોકો મજબૂત થતા ગયા, તેઓએ કનાનીઓ પાસે ભારે મજૂરી કરાવી પણ તેઓને દૂર કરી શક્યા નહીં. પછી યુસફના વંશજોએ યહોશુઆને કહ્યું, યહોવાના આશીર્વાદના કારણે અમે વસ્તીમાં વિશેષ વૃદ્ધિ પામ્યા છીએ, તેમ છતાં તમે અમને વારસામાં ફક્ત એક જ દેશ અને એક જ ભાગ કેમ સોંપ્યો છે? યહોશુઆએ તેઓને કહ્યું, જો તમે વસ્તીમાં વિશાળ પ્રજા છો તો તમે પોતે પોતાની રીતે ઉપર તરફ વનમાં જાઓ અને ત્યાં પરિઝીઓના અને રફાઈઓના દેશમાં પોતાને માટે જમીન તૈયાર કરો, કેમ કે એફ્રાઈમનો પહાડી પ્રદેશ તમારા માટે ઘણો સાંકડો છે. યુસફના વંશજોએ કહ્યું, પહાડી પ્રદેશ અમારે માટે પૂરતો નથી અને સર્વ કનાનીઓ જેઓ ખીણના પ્રદેશમાં રહે છે તેઓની પાસે જે બેથશેયાન અને તેના ગામડાઓમાં અને ઇઝેલની ખીણમાં રહેનારાઓની પાસે તો લોખંડના રથો છે. ત્યારે યહોશુઆએ યુસફના પુત્રો એફ્રાઈમને તથા મન્નાશાને કહ્યું, તમે એક મોટી પ્રજા, ઘણા પરાક્રમી છો, તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી, પરંતુ પહાડી પ્રદેશ પણ તારો થશે. તે જંગલ છે, છતાં તું તેને કાપી નાખશે અને તેની દૂરની સરહદો સુધી કબજો કરશે. જેઓની પાસે લોખંડના રથો છે એ કનાનીઓ બળવાન છે એ ખરું, તો પણ તું તેઓને કાઢી મૂકી શકીશ. યહોશુઆનું પુસ્તક અધ્યાય 18. પછી શિલોહમાં સમગ્ર ઇઝરાયેલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાત મંડપ ઊભો કર્યો અને તેઓએ આખો દેશ જીત્યો. ઇઝરાયેલ લોકોમાં હજી વારસો પામ્યા વગરના 7 કુળો હતા. યહોશુઆએ ઇઝરાયેલના લોકોને કહ્યું, જે દેશ તમારા પિતૃઓના પ્રભુ યહોવાએ તમને આપ્યો છે તેનો કબજો લેવા જવાને તમે ક્યાં સુધી ઢીલ કરશો? તમારા પોતાના માટે દરેક કુળમાંથી 3 પુરુષોને નિમણૂક કરો અને હું તેઓને બહાર મોકલીશ. તેઓ જઈને દેશના રહેવાસીઓની માહિતી મેળવશે, તેમના વારસાનો વિગતવાર અહેવાલ તૈયાર કરે, પછી તેઓ મારી પાસે આવે. તેઓ તેના 7 વિભાગ કરે. યહૂદા દક્ષિણમાં પોતાના પ્રદેશની અંદર રહે, યુસફના પુત્રો ઉત્તરમાં પોતાના પ્રદેશની અંદર રહેવાનું ચાલુ રાખે. તમે 7 ભાગોનું વર્ણન કરો અને તે કરેલું વર્ણન અહીં મારી પાસે લાવો. પછી આપણા પ્રભુ યહોવાની આગળ હું અહીં તમારે સારું ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડી આપીશ. લેવીઓને તમારી મધ્યે ભાગ મળવાનો નથી, કેમ કે યહોવાનું યાજક પદ એ જ તેઓનો વારસો છે. યર્દનની પાર ગાદ, રૂબેન તથા મન્નાશાના અર્ધકુળને મૂસાએ વારસો આપેલો છે તે તેઓએ પ્રાપ્ત કર્યો છે. પછી તે માણસો ઉઠીને ગયા. જેઓ દેશનું વર્ણન કરવાને જતા હતા તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી હતી કે જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વર્ણન કરો અને મારી પાસે પાછા આવો. પછી શિલોહમાં હું યહોવાની આગળ તમારે સારું ચિઠ્ઠીઓ નાખીને ભાગ પાડીશ. તે માણસો જઈને દેશની બધી જગ્યાએ ફરીને નગરો પ્રમાણે 7 ભાગે યાદીમાં તેઓનું વર્ણન કર્યું. દરેક ભાગ પાડીને નગરોની યાદી બનાવી. પછી તેઓ શિલોહની છાવણીમાં યહોશુઆ પાસે પાછા આવ્યા. પછી યહોશુઆએ તેઓને સારું શિલોહમાં યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખી. ત્યાં યહોશુઆએ ઇઝરાયેલના લોકોને તેઓના ભાગ પ્રમાણે વહેંચી આપ્યો. બિન્યામિનના કુળને તેઓના કુટુંબો પ્રમાણે તેમને તે દેશ ભાગ કરવામાં આવ્યો હતો. એટલે જે પ્રદેશ તેમને આપવામાં આવ્યો હતો તે યહૂદાના વંશજો અને યુસફના વંશજોની વચ્ચે આવેલો હતો. ઉત્તર ભાગે તેઓની સીમા યર્દન હતી. તે સીમા યર્દનથી યરીખોની ઉત્તર બાજુએ ગઈ. પછી પશ્ચિમ તરફ પહાડી પ્રદેશમાં તે ગઈ. ત્યાં તે બેથ આવેનના રણ સુધી પહોંચી. ત્યાંથી આગળ લૂઝ એટલે બેથેલની દક્ષિણ બાજુએ તે સરહદ પસાર થઈ. નીચેના બેથ હોરોનની દક્ષિણમાં જે પર્વત છે તેની પાસે થઈને અટારોથ અદાર સુધી ઉતરી. એ પર્વત બેથ હોરોનની સામે દક્ષિણ બાજુ પર આવેલો છે. ત્યાંથી તે સીમાનો છેડો યહૂદાના કુળના નગર કિરિયાર્થ બાલ એટલે કિરિયાર્થ યારીમ આગળ આવેલો છે. આ તેની પશ્ચિમ બાજુ હતી. દક્ષિણ ભાગ કિરિયાર્થ યારીમની બહારની બાજુએથી શરૂ થયો. તેની સરહદ ત્યાંથી એફ્રોન નેફ્તોઆના પાણીના ઝરા સુધી ગઈ. તે સરહદ પછી નીચે હિન્નોમના દીકરાની ખીણની સામેના પર્વતની સરહદ સુધી, જે રફાઈઓની ખીણની અંતે ઉત્તર તરફ છે. પછી તે નીચે હિન્નોમની ખીણથી યબુસીઓના દક્ષિણ તરફના ઢાળથી નીચે એલ રોગેલ સુધી ગઈ. તે ઉત્તરથી વળીને એન શેમેશની દિશામાં અને ત્યાંથી ગલીલોદ તરફ ગઈ. તે અદ્દુમીમના ઘાટની સામે છે. પછી તે નીચે બોહાણની શીલા, તે રૂબેનનો પુત્ર હતો, ત્યાં સુધી ગઈ. તે સરહદ બેથ આરાબાના ઉત્તરના ઢાળથી પસાર થઈને નીચે આરાબા સુધી ગઈ. તે સરહદ બેથ હોગલાના ઉત્તરી ઢાળ પરથી પસાર થઈ. તે સરહદનો છેડો ખારા સમુદ્રની ઉત્તરી ખાડી તરફ યર્દનની દક્ષિણે આવેલો છે. આ દક્ષિણની સરહદ હતી. પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામિનના કુળનો વારસો હતો. તેઓના દરેક કુટુંબો પ્રમાણે ચોતરફની સરહદ એ હતી. હવે બિન્યામિનના કુળના નગરો તેઓના કુટુંબો પ્રમાણે આ હતા, એટલે યરીખો, બેથ હોગલા, એમેક કસીસ, બેથ અરાબા, સમારાઇમ, બેથેલ, આવવીમ, પારા, ઓફરા, કફાર આમ્મોની, ઓફની તથા ગેબા. તેઓના ગામો સહિત કુલ 12 નગરો હતા. ત્યાં આ નગરો પણ હતા, એટલે ગિબ્યોન, રામા, બેરોથ, મિસ્પા, કફીરા, મોસા, રેકેમ, યિરપેલ, તારલા, સેલા, હાલેફ, યબુસી એટલે યરુશાલેમ, ગિબિયા, કિરિયાથ. તેઓના ગામો સહિત કુલ 14 નગરો હતા. બિન્યામિનના કુળના કુટુંબો માટે એ વારસો હતો. યહોશુઆનું પુસ્તક અધ્યાય 19. બીજી ચિઠ્ઠી શિમ્યોનના નામની નીકળી, એટલે શિમ્યોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો. તેઓને તેમનો વારસો મળ્યો, એટલે બેરશેબા અથવા શેબા, મોલાદા, હસાર શુઆલ, બાલાહ, એસેમ, એલ્તોલાદ, બથુલ અને હોરમા. શિમ્યોન જે સિકલાક પાસે હતું, બેથ માર્કાબોથ, હસાર સુસા, બેથ લબાઓથ, શારુહેન, તેઓના ગામો સહિત આ કુલ 13 નગરો હતા. શિમ્યોન પાસે આઈન, રિમ્મોન, એથેર તથા આશાન હતા. તેઓના ગામો સહિત આ કુલ 4 નગરો હતા. આ નગરોની ચારે તરફના જે સર્વ ગામો સહિત બાલાથ બેર એટલે વારસો તેઓના કુટુંબોને આપવામાં આવ્યો હતો. શિમ્યોનના કુળનો આ વારસો યહૂદાના કુળના વિસ્તારમાંથી તેઓને મળ્યો હતો, કેમ કે યહૂદાના કુળને જરૂર કરતા વધારે જમીનનો ભાગ સોંપાયો હતો, માટે તેઓના વારસા મધ્યે શિમ્યોનના કુળને ભાગ મળ્યો હતો. ત્રીજી ચિઠ્ઠી ઝબુલોનના કુળના નામની નીકળી, અને તેઓના કુટુંબ પ્રમાણે તેઓને જમીન આપવામાં આવી. તેઓના વારસાની સરહદ સારીદથી શરૂ થતી હતી. તેઓની સરહદ પશ્ચિમ દિશા તરફ મારાલા અને દાબ્બેશેત સુધી પહોંચી. તે યોકનામ સામેના નાળા સુધી વિસ્તરેલી હતી. સારીદથી પૂર્વ દિશાએ વળીને પૂર્વ તરફ કિસ્લોથ તાબોરની સરહદ સુધી ગઈ. ત્યાંથી નીકળીને તે દાબરાથ અને પછી યાફિયા સુધી ગઈ. ત્યાંથી આગળ વધીને ગાથ હેફેરની પૂર્વ તરફ પસાર થઈને એથ કાસિન સુધી ગઈ. પછી ત્યાંથી વળીને રિમ્મોન થઈને નેયા સુધી લંબાઈ હતી. તે સરહદ ચક્રાવો ખાઈને ઉત્તરે હાન્ના થોન સુધી ગઈ, અને તેનો છેડો યફતાએલની ખીણ આગળ આવ્યો. કાટાથ, નહલાલ, શિમરોન, યિદલા તથા બેથલેહેમ નગરનો આ પ્રદેશમાં સમાવેશ થાય છે. તેઓના ગામો સહિત આ કુલ 12 નગરો હતા. આ જબુલોનના કુળનો વારસો, જે તેના કુટુંબોને તેમના નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો, તે છે. ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી, તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી. તેઓના પ્રદેશમાં યિઝેલ, કસુલોથ તથા શુનેમ, હફારાઇમ, શિયોન તથા અનાહરાથ, રાબ્બીથ, કિશ્યોન, એબેસ, રેમેથ, એન ગાન્નિમ, એન હાદા તથા બેથ પાસેસ. તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓના ગામો સહિત આ કુલ 16 નગરો હતા. ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમના ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો. પાંચમી ચિઠ્ઠી આશેરના કુળની હતી. તે પ્રમાણે તેઓના કુટુંબને જમીન આપવામાં આવી. તેઓના પ્રદેશમાં હેલકાથ, હલી, બેટેન તથા આક્ષાફ, અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કારમેલ તથા શિહોર લિબનાથ સુધી વિસ્તરેલી હતી. પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ દાગોન અને ઝબુલોન સુધી ગઈ. યફતાઇલની ખીણની ઉત્તરે બેથ એમેક તથા નેઈએલ સુધી પહોંચી. પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબુલ સુધી પહોંચી. પછી તે એબ્રોન, રહોબ, હામોન, કાના એટલે મોટા સિદોન સુધી ગઈ. તે સરહદ પાછી વળીને રામા અને કોટવાળા નગર તૂર સુધી ગઈ. પછી તે સીમા વળીને હોસામાં ગઈ અને તેનો છેડો આગઝીબના પ્રદેશની પાસે સમુદ્ર સુધી આવ્યો. ઉમ્મા, અફેક તથા રહોબ તેઓના ગામો સહિત આ કુલ 22 નગરો હતા. આ આશેર કુળનો વારસો હતો. તેઓના કુળને તેમના ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો. છઠ્ઠી ચિઠ્ઠી નફતાલીના કુળની હતી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી. તેઓની સીમા હેલેફ, સાનાનની માના એલોન વૃક્ષની બાજુથી અદામી નેકેબ, યાબનેલ ત્યાંથી લાક્કુમ સુધી ગઈ. યર્દન આગળ તેની સીમાનો અંત આવ્યો. તે સીમા પશ્ચિમ તરફ વળીને આઝનોથ તાબોર અને હુક્કોક સુધી ગઈ. દક્ષિણમાં ઝબુલોન, પશ્ચિમમાં આશેર, પૂર્વમાં યર્દન પાસે યહુદા સુધી પહોંચી. તેઓના કોટવાળા નગરો આ હતા: સિદ્દીમ, સેર, હામાથ, રાકાથ, કિન્નેરેથ, અદામા, રામા, હાસોર, કેદેશ, એડ્રેઈ, એન હાસોર, ઇરોન, મિગ્દાલેલ, હોરેમ, બેથ અનાથ તથા બેથ શેમેશ. તેઓના ગામો સહિત આ કુલ 19 નગરો હતા. આ નફતાલીના કુળનો વારસો હતો. તે તેમના કુટુંબોને નગરો અને ગામો સહિત આપવામાં આવ્યો હતો. સાતમી ચિઠ્ઠી દાનના કુળના નામની નીકળી અને તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી. તેઓના વારસાના વિસ્તારમાં સોરા, એશ્તાઓલ, ઈર શેમેશ, શાલાબિન, આયાલોન અને યિથલાનો સમાવેશ થતો હતો. ઉપરાંત એલોન, તિમ્ના, એક્રોન, એલ્તકે, ગિપ્થોન, બાલાથ, યેહુદ, બનીબરાક, ગાથરિમોન, મે આર્કોન તથા યાફાથી પારના રાકોન સહિત સમગ્ર વિસ્તારનો સમાવેશ થતો હતો. દાનના કુળે તેઓનો વિસ્તાર વધાર્યો. દાને લેશેમ પર હુમલો કરીને યુદ્ધ કર્યું. ત્યાંના દરેક જણને તલવારથી માર્યા, તેનો કબજો લીધો અને તેમાં વસ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને તેઓના પૂર્વજોના નામ પરથી તેનું નામ દાન પાડ્યું. આ દાનના કુળનો વારસો હતો અને તેઓના કુટુંબો પ્રમાણે નગરો અને તેઓના ગામો સહિત તેમને આપવામાં આવ્યો હતો. જ્યારે તેઓ દેશના વારસા પ્રમાણે જમીનની વહેંચણી પૂરી કરી રહ્યા ત્યારે ઇઝરાયેલના લોકોએ નૂનના દીકરા યહોશુઆને તેઓની મધ્યે વારસો આપ્યો. યહોવાની આજ્ઞાથી તેઓએ યહોશુઆને તેની માંગણી મુજબનું નગર તિમ્નાથ સેરા આપ્યું. તે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું હતું. તેનો જીર્ણોદ્ધાર કરીને તેમાં રહ્યો. ઇલાઝાર યાજક તથા નૂનના પુત્ર યહોશુઆએ અને ઇઝરાયેલના લોકોના કુળના પૂર્વજોના કુટુંબોના આગેવાનોએ શીલો તથા મુલાકાત મંડપને પ્રવેશદ્વારે યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને જે વારસો વહેંચી આપ્યો તે આ છે. આમ તેઓએ જમીનની વહેંચણી કરવાનું કામ પૂરું કર્યું. યહોશુઆનું પુસ્તક અધ્યાય 2. પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટીમની છાવણીમાંથી બે માણસોને જાસૂસો તરીકે છુપી રીતે મોકલ્યા. તેણે કહ્યું, જાઓ, દેશની તથા યરીકોની માહિતી મેળવો. તેઓ ત્યાંથી ગયા અને એક ગણિકા કે જેનું નામ રાહાબ હતું તેના ઘરે આવ્યા અને ત્યાં રહ્યા. યરીખોના રાજાને જાણ થઈ કે દેશની જાસૂસી કરવાને ઇઝરાયેલના માણસો અહીં આવ્યા છે. યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે જે માણસો તારા ઘરે આવીને તારા ઘરમાં પ્રવેશ્યા છે તેઓને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા માટે આવ્યા છે. પણ તે સ્ત્રીએ તે બે માણસોને સંતાડ્યા અને રાજાને કહ્યું, હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા, પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી. જ્યારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો. પણ તેણે તો તેમને અગાશી પર લાવીને ત્યાં મૂકેલી શણની સરાઠીઓમાં છુપાવ્યા હતા. તેથી તે માણસોએ યર્દન તરફ જવાના રસ્તે તેઓનો પીછો કર્યો. પીછો કરનાર બહાર ગયા ત્યારે લોકોએ દરવાજો બંધ કરી દીધો. તે માણસો સૂઈ જાય તે પહેલા રાહાબ તેઓની પાસે અગાશી પર આવી. તેણે કહ્યું, હું જાણું છું કે યહોવાએ આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે. તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાએ કેવી રીતે લાલ સમુદ્રના પાણી સૂકવી નાખ્યા હતા તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા સિહોન તથા ઓગ જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે. જ્યારે એ સાંભળ્યું ત્યારે અમે ખૂબ જ ડરી ગયા અને કોઈનામાં હિંમત રહી નહીં, કેમ કે યહોવા તમારા પ્રભુ તે જ ઉપર આકાશના અને નીચે પૃથ્વીના યહોવા છે. માટે હવે યહોવાના સમ આપીને હું તમને વિનંતી કરું છું કે જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો, મને સ્પષ્ટ નિશાની આપો. અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓના કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો. તે માણસોએ તેને કહ્યું, જો તમે અમારા વિશે કોઈને કશું નહીં કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. જ્યારે યહોવા અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું. ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા, કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકૂટની ઉપર બંધાયેલું હતું. અને તેણે તેઓને કહ્યું, તમે જઈને પર્વતોમાં સંતાઈ રહો, નહીં તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી 3 દિવસ સંતાઈ રહેજો, પછી તમારા રસ્તે આગળ જજો. તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તે અમારી પાસે લેવડાવી છે તે વિશે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું. જ્યારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેમને નીચે ઉતાર્યા ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરના સર્વને તારા ઘરમાં ભેગા કરી રાખજે. એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નગરમાં જશે તેઓનું રક્ત તેઓના પોતાના માથે, પણ અમે તે સંબંધી નિર્દોષ રહીશું. પણ જે કોઈ તારી સાથે તારા ઘરમાં હશે તેના પર જો કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારા માથે. પણ જો તું અમારી વાત વિશે કહી દે તો પછી જે વચનના સમ તે અમને આપ્યા તે સમ વિશે અમે નિર્દોષ રહીશું. ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાવ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી. તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન 3 દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહીં. અને તે 2 માણસો પર્વત પરથી પાછા ઉતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા. તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી. તેઓએ યહોશુઆને કહ્યું કે નિશ્ચય યહોવાએ આખો દેશ આપણને આપ્યો છે, વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે. યહોશુઆનું પુસ્તક 20. પછી યહોવાએ યહોશુઆને કહ્યું, ઇઝરાયેલના લોકોની સાથે વાત કરીને કહે કે મૂસાની મારફતે જે વિશે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે આશ્રયના નગરો ઠરાવો, કેમ કે કોઈ માણસ કે જેણે અજાણતા કોઈ વ્યક્તિને મારી નાખ્યો હોય તે આશ્રયનગરમાં નાસી જઈ શકે. આ નગરો કોઈ એક જે મારી નંખાયેલા વ્યક્તિના ખૂનનો બદલો લેવા તેને શોધનારથી રક્ષણ અને આશ્રયને માટે થશે, તે માણસ તેમાંના કોઈ એક નગરમાં નાસી જશે. તે નગરના દરવાજાના પ્રવેશદ્વાર પર તે ઊભો રહેશે અને તે નગરોના વડીલોને તેની બાબત જણાવશે. પછી તેઓ તેને તે નગરમાં સ્વીકારશે અને તેઓની વચ્ચે રહેવા માટે તેને જગ્યા આપશે. અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્ય ઘાતકને તેના હાથમાં સોંપવો નહીં, તેઓએ આ કરવું નહીં, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાથી મારી નાખ્યો હતો, નહીં કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો. તે દિવસોમાં જે મુખ્ય યાજક તરીકેની સેવા આપતો હોય તેના મરણ સુધી તે ન્યાયને સારું સભા આગળ ઊભો રહે ત્યાં સુધી તે જ નગરમાં રહે. પછી એ મનુષ્ય ઘાતક તેના પોતાના ઘરે અથવા પોતાના નગરમાં કે જ્યાંથી તે નાસી ગયો હતો ત્યાં પાછો જાય. તેથી ઇઝરાયેલીઓએ આશ્રયનગર તરીકે ગાલિલમાં નફતાલીના પર્વતીય પ્રદેશમાંના કેદેશ, એફ્રાઇમના પર્વતીય પ્રદેશમાંના શખેમ, યહૂદિયાના પર્વતીય પ્રદેશમાંના કિરિયાથ આરબા એટલે હેબ્રોન, પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર, તેઓએ રૂબેનના કુળમાંથી સપાટ પ્રદેશ પરના અરણ્યમાં બેસેર, ગાદ કુળમાંથી રામોથ કિલિયાદ, મન્નાશાના કુળમાંથી બાશાનમાં ગોલાન પસંદ કર્યા. એ નગરો સર્વ ઇઝરાયેલના લોકોને સારું અને તેઓ મધ્ય પ્રવાસ કરનારા પરદેશીને સારું ઠરાવેલા હતા કે જે કોઈ જાણતા અજાણતા કોઈ વ્યક્તિનું ખૂન કરે જ્યાં સુધી તે ખૂનનો બદલો લેનારના હાથથી તે માર્યો જાય નહીં ત્યાં સુધી નાસી જઈને સભા આગળ ઉપસ્થિત થાય. યહોશુઆનું પુસ્તક 21. પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયેલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા. તેઓએ કનાન દેશના સિલોહ આગળ તેમને કહ્યું, યહોવાએ મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારું નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી. તેથી ઇઝરાયેલી લોકોએ યહોવાની આજ્ઞા પ્રમાણે પોતાના વારસામાંથી નગરો અને ગોચરો લેવીઓને આપ્યા. કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારૂન યાજકના વંશજોએ યહૂદાના કુળમાંથી, સિમ્યોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી 13 નગરો પ્રાપ્ત કર્યા. કહાથીઓના બાકીના કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેઓને એફ્રાઇમના કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મન્નાશાના અર્ધકુળમાંથી 10 નગરો પ્રાપ્ત થયા. ગેરશોન પુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મન્નાશાના અર્ધકુળમાંથી 13 નગરો આપવામાં આવ્યા. મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રૂબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી 12 નગરો પ્રાપ્ત થયા. તેથી યહોવાએ મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયેલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓના ગોચરો સહિત લેવીઓને આપ્યા. અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમ્યોનના કુળમાંથી ઉપર દર્શાવ્યા પ્રમાણેના નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા. હારૂનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્ય હતા તેમને આ નગરો આપવામાં આવ્યા હતા, કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી. ઇઝરાયેલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાત આરબા, અનાકના પિતાનું નગર એટલે હેબ્રોન તેની આસપાસના ગોચર સહિત આપ્યા. પણ નગરના ખેતરો અને તેના ગામો યફુનેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતા. તેઓએ હારૂન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટીના આશ્રયનું નગર તે હેબ્રોન તેના ગોચર સહિત તથા લિબ્ના તેના ગોચર સહિત અને યાતીર તેના ગોચર સહિત, એસ્તમુઆ તેના ગોચર સહિત, હોલોન પણ તેના ગોચર સહિત, દબીર તેના ગોચર સહિત આપ્યા. આઈન તેના ગોચર સહિત, યુટ્ટા તેના ગોચર સહિત અને બેથ શેમેશ તેના ગોચર સહિત એ 9 નગરો આ બે કુળોને આપવામાં આવ્યા. બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેના ગોચર સહિત, ગેબા તેના ગોચર સહિત, અનાથોથ તેના ગોચર સહિત તથા આલ્મોન તેના ગોચર સહિત એ 4 નગરો હારૂનના વંશજોના યાજકોને બધા મળીને કુલ 13 નગરો તેના ગોચર સહિત આપવામાં આવ્યા હતા. કહાથના કુટુંબના જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતા તે પ્રમાણે એફ્રાઇમના કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યા. તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેના ગોચર સહિત તથા ગેઝેર તેના ગોચર સહિત આપવામાં આવ્યા હતા. કિપ્સાઇમ તેના ગોચર સહિત તથા બેથ હોરોન તેના ગોચર સહિત એ 4 નગરો તેઓને આપ્યા. દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકેના ગોચર સહિત, ગિપ્થોન તેના ગોચર સહિત આપ્યા હતા. આયલોન તેના ગોચર સહિત, ગાથરિમ્મોન તેના ગોચર સહિત 4 નગરો આપવામાં આવ્યા. કહાથના કુટુંબના મન્નાશાના અર્ધકુળમાંથી તાનાખ તેના ગોચર સહિત તથા ગાથરિમ્મોન તેના ગોચર સહિત એ 2 નગરો આપવામાં આવ્યા. કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને 10 નગરો તેના ગોચર સહિત આપવામાં આવ્યા. મન્નાશાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચર સહિત, બેશ્તરા તેના ગોચર સહિત એ 2 નગરો લેવ્યુના કુટુંબોમાંના ગેરશોનના પુત્રોને આપવામાં આવ્યા. ગેરશોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેના ગોચર સહિત, દાબરાથ તેના ગોચર સહિત, યારમુથ તેના ગોચર સહિત, એન ગાન્નીમ તેના ગોચર સહિત 4 નગરો આપવામાં આવ્યા. આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગોચર સહિત, આબદોન તેના ગોચર સહિત, હેલકાથ તેના ગોચર સહિત અને રહોબ તેના ગોચર સહિત એ 4 નગરો આપવામાં આવ્યા. નફતાલીના કુળમાંથી ગાલિલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેના ગોચર સહિત, હામોથદોર તેના ગોચર સહિત તથા કારતાન તેના ગોચર સહિત એ 3 નગરો આપ્યા. ગેરશોનીઓના કુટુંબો માટે તેના ગોચરો સહિત બધા મળીને 13 નગરોનો સમાવેશ થતો હતો. બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેના ગોચર સહિત, કારતા તેના ગોચર સહિત, દિમના તેના ગોચર સહિત, નાહલાલ તેના ગોચર સહિત એ 4 નગરો આપવામાં આવ્યા. રૂબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેના ગોચર સહિત, યાહસા તેના ગોચરો સહિત, કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાત તેના ગોચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યા. તેઓએ ગાદના કુળમાંથી ગિલિયાદમાંનું મનુષ્ય ઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેના ગોચરો સહિત તથા મહનાઇમ તેના ગોચરો સહિત, હેશબોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત બધા મળીને કુલ ચાર નગરો. આ બધા નગરો મરારી પુત્રોના અનેક કુટુંબોના નગરો હતા, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યા હતા. ઇઝરાયેલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યથી લેવીઓએ 48 નગરો તેના ગોચર સહિત મેળવ્યા. આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેના ગોચરો હતા, એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું. તે પ્રમાણે તેમણે ઇઝરાયેલને તે સગળો દેશ આપ્યો. યહોવા ઇઝરાયેલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી, ઇઝરાયેલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો. પછી યહોવાએ તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેથી તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વશત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહીં. યહોવાએ તેઓના સર્વશત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા. યહોવાએ ઇઝરાયેલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહીં. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયા. યહોશુઆનું પુસ્તક અધ્યાય 22. તે સમય યહોશુઆએ રૂબેનીઓને, ગાદીઓને તથા મન્નાશાના અર્ધકુળને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, યહોવાના સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી તે સર્વ તમે પાળી છે. જે સર્વ આજ્ઞા મેં તમને આપી હતી તે તમે પાળી છે. ઘણા દિવસોથી આજ દિન સુધી તમે તમારા ભાઈઓને તજ્યા નથી, પણ તેને બદલે તમે તમારા યહોવા પ્રભુની આજ્ઞાઓ કાળજીથી પૂરેપૂરી પાળી છે. હવે તમારા યહોવા પ્રભુએ તમારા ભાઈઓને પ્રતિજ્ઞા આપી હતી તે પ્રમાણે તેમણે તેઓને વિસામો આપ્યો છે. તે માટે તમે પાછા વળીને તમારા તંબુઓમાં તથા તમારો પોતાનો પ્રદેશ જે યહોવાના સેવક મૂસાએ તમને યર્દનની પેલી બાજુ આપ્યો હતો તેમાં જાઓ. હવે જે આજ્ઞા તથા નિયમ યહોવાના સેવક મૂસાએ તમને આપ્યા હતા તેને, એટલે કે પોતાના યહોવા પ્રભુ પર પ્રેમ કરવો, તેમના સર્વ માર્ગમાં ચાલવું, તેમની આજ્ઞાઓ પાળવી, તેમને વળગી રહેવું, પોતાના સંપૂર્ણ હૃદયથી અને પોતાના સંપૂર્ણ જીવથી તેમની સેવા કરવી, તે સર્વ તમે કાળજીપૂર્વક ધ્યાનથી પાળો. પછી યહોશુઆએ તેઓને આશીર્વાદ આપીને વિદાય કર્યા અને તેઓ પોતાના તંબુઓમાં પાછા ગયા. હવે મન્નાશાના અર્ધકુળને મૂસાએ બાશાનમાં વારસો આપ્યો હતો, પણ તેના બીજા અર્ધકુળને યહોશુઆએ તેઓના ભાઈઓની પાસે પશ્ચિમમાં યર્દન પાર વારસો આપ્યો. વળી જ્યારે યહોશુઆએ તેઓને તેઓના તંબુમાં મોકલી દીધા ત્યારે તેણે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું, ઘણી સંપત્તિ સાથે, પુષ્કળ પશુધન સાથે, ચાંદી, સોનું, કાંસુ, લોખંડ, અતિ ઘણા વસ્ત્રો, એ બધું સાથે લઈને તમારા તંબુઓમાં પાછા જાઓ. તમારા ભાઈઓ સાથે તમારા શત્રુઓની લૂંટ વહેંચી લો. તેથી કનાન દેશમાંના શિલોહમાં ઇઝરાયેલ લોકોને છોડીને રૂબેનના વંશજો, ગાદના વંશજો અને મન્નાશાનું અર્ધકુળ ઘરે પાછા ફર્યા. યહોવાએ મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી તેનું પાલન કરીને તેઓ ગિલિયાદ પ્રદેશ, એટલે તેમના પોતાના દેશમાં જેનો તેઓએ કબજો કર્યો હતો તેમાં ગયા. જ્યારે તેઓ યર્દન નદીના પશ્ચિમ ભાગમાં આવ્યા, જે કનાન દેશમાં હતો, ત્યાં રૂબેનીઓએ, ગાદીઓએ અને મન્નાશાના અર્ધકુળે યર્દન નદી પાસે દૂરથી દેખાય એવી ઘણી મોટી વેદી બાંધી. ઇઝરાયેલના લોકોએ આ વિશે સાંભળ્યું અને કહ્યું, જુઓ, રૂબેનના લોકોએ, ગાદ અને મન્નાશાના અર્ધકુળે યર્દન પાસેના ગેલીલોથના કનાન દેશની આગળ, જે ઇઝરાયેલના લોકોની બાજુએ છે, ત્યાં વેદી બાંધી છે. જ્યારે ઇઝરાયેલના લોકોએ તે સાંભળ્યું ત્યારે ઇઝરાયેલના તમામ લોકો તેમની સામે યુદ્ધ કરવા સારું શિલોહમાં એકત્ર થયા. પછી ઇઝરાયેલના લોકોએ ગિલિયાદ દેશમાં રૂબેનીઓ, ગાદીઓ અને મન્નાશાના અર્ધકુળ પાસે એલાઝાર યાજકના પુત્ર ફિનહાસને મોકલ્યો અને તેની સાથે ઇઝરાયેલના સર્વ કુટુંબોમાંથી પ્રત્યેક મુખ્ય કુટુંબ દીઠ આગેવાન એવા 10 આગેવાનો મોકલ્યા અને તેઓમાંના બધા ઇઝરાયેલના કુટુંબોમાં પોતપોતાના પિતૃઓના ઘરોના વડીલો હતા. તેઓ ગિલિયાદ દેશમાં રૂબેનીઓ, ગાદીઓ અને મન્નાશાના અર્ધકુળની પાસે આવ્યા અને તેઓને કહ્યું, યહોવાની સમગ્ર પ્રજા એમ કહે છે કે તમે ઇઝરાયેલના પ્રભુની વિરુદ્ધ આ કેવો અપરાધ કર્યો છે? આજે તમે યહોવાના અનુસરણથી પાછા વળી જઈને પોતાને સારું વેદી બાંધીને યહોવાની વિરુદ્ધ બળવો કર્યો છે. શું પેઓરનું પાપ આપણા માટે બસ નથી? તેનાથી આપણે હજી સુધી પણ પોતાને શુદ્ધ કર્યા નથી. તે પાપને લીધે યહોવાના લોકો ઉપર ત્યાં મરકી આવી હતી. શું તમે યહોવાના અનુસરણથી આજે પાછા ફરી ગયા છો? જો તમે પણ આજે યહોવાની વિરુદ્ધ બળવો કરો છો, માટે કાલે ઇઝરાયેલના સમગ્ર લોકો ઉપર તે કોપાયમાન થશે. જો તમારા વતનનો પ્રદેશ અપવિત્ર હોય, તો તમે એ દેશમાં કે જ્યાં યહોવાનો મંડપ ઊભો છે ત્યાં અમારી મધ્યે પોતાને માટે વારસો લો, પણ યહોવાની વિરુદ્ધ દ્રોહ કરશો નહીં. બીજી વેદી બાંધીને યહોવા અમારા પ્રભુની વિરુદ્ધ દ્રોહ અને અમારી વિરુદ્ધ દ્રોહ કરશો નહીં. ઝેરાના દીકરા આખાને શાપિત વસ્તુઓની બાબતે યહોવાએ કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરી તેમનો વિશ્વાસ તોડ્યો નથી શું? અને તેથી ઇઝરાયેલના બધા લોકો પર કોપ આવ્યો હતો કે નહીં? તે માણસ એકલો જ પોતાના અપરાધમાં નાશ પામ્યો એવું નથી. ત્યારે રૂબેનના કુળે, ગાદના કુળે તથા મન્નાશાના અર્ધકુળે ઇઝરાયેલના કુટુંબના આગેવાનોને જવાબ આપતા કહ્યું, પરાક્રમી ઈશ્વર યહોવા એ જાણે છે, અને ઇઝરાયેલ પોતે પણ જાણશે કે યહોવાને વિરુદ્ધ બળવો અથવા વિશ્વાસનું ઉલ્લંઘન કરવાથી તે અમારો બચાવ કરશે નહીં. જો અમે યહોવાના અનુસરણથી પાછા ફરી જવા સારું વેદી બાંધી હોય અને જો તે પર દહન્યાર્પણ, ખાદ્યાર્પણ કે શાંત્યાર્પણના યજ્ઞો કરવા સારું બાંધી હોય, તો યહોવા પોતે અમારી પાસેથી તેનો જવાબ માગો. અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયેલના પ્રભુ યહોવા સાથે તમારો શો લાગભાગ છે, કેમ કે યહોવાએ યર્દનને તમારી અને અમારી વચ્ચે સરહદ બનાવી છે. તેથી રૂબેનના લોકો અને ગાદના લોકો, તમારે યહોવા સાથે કશો લાગભાગ નથી એવું કહીને તમારા દીકરાઓ અમારા દીકરાઓને યહોવાની આરાધના કરતા અટકાવે. માટે અમે કહ્યું કે હવે આપણે વેદી બાંધીએ. તે દહન્યાર્પણને સારું નહીં કે કોઈ બલિદાનને સારું નહીં, પણ અમારી તથા તમારી વચ્ચે અને આપણી પાછળ આપણા સંતાનો વચ્ચે એ સાક્ષીરૂપ થાય કે અમારા દહન્યાર્પણોથી, બલિદાનોથી અને શાંત્યર્પણથી યહોવાની સેવા કરવાનો અમને પણ હક છે, કે જેથી ભવિષ્યમાં તમારા સંતાનો અમારા સંતાનોને એવું ન કહે કે તમને યહોવાની સાથે કશો લાગભાગ નથી. માટે અમે કહ્યું, જો આ તેઓ ભવિષ્યમાં અમને કે અમારા વંશજોને એમ કહે, ત્યારે અમે એવું કહીશું કે જુઓ, આ યહોવાની વેદીનો નમૂનો, તે અમારા પૂર્વજોએ સ્થાપ્યો છે. તે દહન્યાર્પણ કે બલિદાનને સારું નહીં, પણ એ તો અમારી ને તમારી વચ્ચે સાક્ષીરૂપ થવા માટે છે. અમારા પ્રભુ યહોવાના મંડપની સામે તેમની જે વેદી છે, તે સિવાય અમે દહન્યાર્પણની વેદી, ખાદ્યાર્પણને સારું કે બલિદાનને સારું બીજી કોઈ વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરીએ તથા યહોવાના અનુસરણથી પાછા વળી જઈએ એવું અમારાથી કદી ન થાવ. જ્યારે તેઓની સાથેના ફિનહાસ યાજકે, લોકોના આગેવાનોએ અને ઇઝરાયેલના કુટુંબના વડાઓએ, રૂબેનીઓ, ગાદીઓ તથા મન્નાશાએ જે વચનો કહ્યા તે સાંભળ્યા, ત્યારે તેઓને સારું લાગ્યું. ઇલાઝાર યાજકના દીકરા ફિનહાસે રૂબેનના પુત્રોને, ગાદના પુત્રોને તથા મન્નાશાના પુત્રોને કહ્યું, આજે અમે સમજ્યા છીએ કે યહોવા આપણી મધ્ય છે, કેમ કે તમે આ બાબતે યહોવાની વિરુદ્ધ ઉલ્લંઘન કર્યું નથી. હવે તો તમે ઇઝરાયેલના લોકોને યહોવાના હાથમાંથી છોડાવ્યા છે. ઇલાઝાર યાજકના પુત્ર ફિનહાસે અને આગેવાનોએ રૂબેનીઓ અને ગાદીઓ પાસેથી, ગિલિયાદના પ્રદેશમાંથી, કનાન દેશમાં ઇઝરાયેલના લોકો પાસે પાછા આવીને તેઓને ખબર આપી. તે સાંભળીને ઇઝરાયેલના લોકોને સંતોષ થયો. તેઓએ યહોવાની સ્તુતિ કરી અને જે દેશમાં રૂબેનીઓ અને ગાદીઓ રહેતા હતા તે દેશનો નાશ કરવાની અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત ફરી કદી કરી નહીં. રૂબેનીઓ અને ગાદીઓએ તે વેદીનું નામ એદ પાડ્યું, કેમ કે તેઓએ કહ્યું કે તે આપણી વચ્ચે સાક્ષીરૂપ છે કે યહોવા એ જ પ્રભુ છે. યહોશુઆનું પુસ્તક અધ્યાય 23. અને ઘણા દિવસો પછી યહોવાએ જ્યારે ઇઝરાયેલને તેઓના ચારે બાજુના સર્વશત્રુઓથી સલામતી બક્ષી, ત્યારે યહોશુઆ ઘણો વૃદ્ધ થયો હતો. યહોશુઆએ સર્વ ઇઝરાયેલ, તેઓના વડીલો, તેઓના આગેવાનો, તેઓના ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓને કહ્યું, હું ઘણો વૃદ્ધ થયો છું. આ સર્વ દેશજાતિઓ સાથે યહોવા તમારા પ્રભુએ તમારા માટે જે કર્યું તે સર્વ તમે જોયું છે, કેમ કે યહોવા તમારા પ્રભુએ પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે. જુઓ, જે દેશો તમારા કુળો માટે જીતવામાં આવ્યા છે અને યર્દનથી પશ્ચિમમાં મોટા સમુદ્ર સુધી જે દેશોનો અને દેશ જાતિઓનો મેં અગાઉથી જ નાશ કર્યો હતો તે મેં તમને વારસા તરીકે આપ્યા છે. યહોવા તમારા પ્રભુ એ દેશજાતિઓને તમારી આગળથી કાઢી મૂકશે. તેઓનું પતન કરશે, તેમની જમીનને જપ્ત કરશે, અને જેમ યહોવા તમારા પ્રભુએ તમને વચન આપ્યું હતું તેમ તમે તેમનો દેશ કબજે કરશો. તેથી મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે લખ્યું છે તે સગળું પાળવાને તથા અમલ કરવાને માટે તમે ઘણા બળવાન તથા હિંમતવાન થાવ, કે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહીં. તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે તેઓ સાથે ભળી જશો નહીં, કે તેઓના દેવોના નામોનો ઉચ્ચાર કરશો નહીં, કે તેઓના સોગન ખાશો નહીં, તેઓની પૂજા પણ કરશો નહીં, તેઓને પગે લાગશો નહીં. પરંતુ તેને બદલે જેમ આજ દિન સુધી તમે કરતા આવ્યા છો તેમ પોતાના યહોવા પ્રભુ સાથે દ્રઢ સંબંધમાં રહો, કેમ કે યહોવાએ તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને નસાડી મૂકી છે. તમારા માટે તમારી સામે આજ દિન સુધી કોઈ ટકવાને સમર્થ રહ્યું નથી. તમારામાંનો એક માણસ હજારને ભારે પડતો હતો, કેમ કે તમારા યહોવા પ્રભુએ જેમ તમને વચન આપ્યું હતું તેમ તે પોતે તમારે સારું યુદ્ધ કરે છે. માટે તમારા યહોવા પ્રભુ પર પ્રેમ રાખવા માટે વિશેષ ધ્યાન રાખો, કેમ કે જો તમે કોઈ રીતે પાછા હટશો, તમારી પાસે જે દેશજાતિઓ બાકી રહેલી છે તેઓની સાથે વ્યવહાર રાખશો અને તેઓની સાથે લગ્ન સંબંધ બાંધીને ભળી જશો, તો પછી નિશ્ચય જાણજો કે તમારા યહોવા પ્રભુ હવે પછી આ દેશજાતિઓને તમારી આગળથી દૂર કરશે નહીં. આ સારી જમીન કે જે તમારા યહોવા પ્રભુએ તમને આપી છે તેમાંથી તમારો નાશ થઈ જાય ત્યાં સુધી એ લોકો તમારા માટે જાળ અને ફાંદારૂપ તથા તમારી પીઠ પર ફટકારરૂપ અને આંખોમાં કાંટારૂપ થઈ પડશે. અને હવે હું પૃથ્વીના સર્વ લોકો માટે ઠરાવેલા માર્ગે જાઉં છું. તમારા અંતઃકરણમાં તથા આત્મામાં તમે નિશ્ચય જાણો છો કે જે સારા વચનો તમારા યહોવા પ્રભુએ તમારા વિશે કહ્યા તેમાંનું એકેય વચન નિષ્ફળ ગયું નથી, પણ એ વચનો પૂર્ણ થયા છે. પણ જેમ તમારા યહોવા પ્રભુએ તમને આપેલા સર્વ સારા વચન તમારા પ્રત્યે ફળીભૂત થયા તેમ આજે સારી જમીન તમારા યહોવા પ્રભુએ તમને આપી છે તેના પરથી તમારો નાશ થતા સુધી યહોવા તમારા પર સર્વ વિપત્તિઓ લાવે એવું પણ બનશે. તમારા યહોવા પ્રભુએ જે કરાર જે આજ્ઞા તમને આપી છે તેનું જો તમે પાલન નહીં કરો અને બીજા દેવોની પૂજા કરશો તેઓને પગે લાગશો, તો પછી તમારા ઉપર યહોવાનો કોપ ભભૂકી ઉઠશે અને જે સારો દેશ તેમણે તમને આપ્યો છે તેમાંથી તમે નષ્ટ થઈ જશો. યહોશુઆનું પુસ્તક અધ્યાય 24. યહોશુઆએ ઇઝરાયેલના સર્વ કુળોને શખેમમાં ભેગા કર્યા. ઇઝરાયેલના વડીલોને, તેઓના આગેવાનોને, વડાઓને, ન્યાયાધીશોને, તેઓના અધિકારીઓને બોલાવ્યા અને તેઓ યહોવાની સમક્ષ ઉપસ્થિત થયા. યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, ઇઝરાયેલના યહોવા કહે છે કે પૂર્વકાળે તમારા પૂર્વજ ઇબ્રાહીમના પિતા તથા નાહોરના પિતા તેરા ફ્રાત નદીને પેલે પાર વસેલા હતા. તેઓ અન્ય દેવોની પૂજા ભક્તિ કરતા હતા, પણ હું તમારા પિતા ઇબ્રાહીમને ફ્રાત નદીની પેલી પારથી કનાન દેશમાં દોરી લાવ્યો અને તેના દીકરા ઇસાક દ્વારા મેં તેને ઘણા સંતાનો આપ્યા. મેં ઇસાકને બે દીકરા યાકૂબ તથા એસાવ આપ્યા. મેં વતન તરીકે એસાવને સેઈર પર્વતનો પ્રદેશ આપ્યો, પણ યાકૂબ અને તેના દીકરાઓ મિસરમાં જઈને રહ્યા. પછી મેં મૂસાને તથા હારૂનને મોકલ્યા અને મરકીથી મિસરીઓને મેં પીડિત કર્યા. ત્યાર પછી હું તેમને ત્યાંથી બહાર કાઢી લાવ્યો. હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડે સવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા. ત્યારે તમારા પૂર્વજોએ યહોવાને પોકાર કર્યો, એટલે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાએ તેઓ પર સમુદ્રના પાણી લાવીને તેઓને ડૂબાડી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણા દિવસો સુધી અરણ્યમાં રહ્યા. જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓનો દેશ કબજે કરી લીધો અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો. પછી મુઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઉઠીને ઇઝરાયેલની સાથે યુદ્ધ કર્યું. તેણે તમને શાપ દેવા સારું બેઓરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો, પણ મેં બલામનું સાંભળ્યું નહીં, તેથી તેણે તમને આશીર્વાદ આપ્યો હતો. આ રીતે મેં તમને તેના હાથમાંથી છોડાવ્યા. પછી તમે યર્દનથી પાર ઉતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખોના આગેવાનો અમોરી, પરીઝી, કનાની હિત્તી, ગિરગાશી, હિવ્વી અને યબુસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા. વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી. તેઓએ અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી નસાડી મૂક્યા. આ બધું કંઈ તમારી તલવારથી કે તમારા ધનુષ્યથી થયું નહોતું. જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતા તે મેં તમને આપ્યા છે. હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષાવાડીઓ તથા જૈતુનવાડીઓ તમે રોપી નહોતી તેઓના ફળ તમે ખાવ છો. તો હવે યહોવાનું ભય રાખો અને સંપૂર્ણ પ્રમાણિકતાથી અને સત્યતાથી તેમની આરાધના કરો. ફ્રાત નદીની પેલી બાજુ અને મિસરમાં તમારા પૂર્વજો જે દેવોની પૂજા ભક્તિ કરતા હતા તે દેવોથી છુટકારો મેળવીને યહોવાની આરાધના કરો. જો તમારી દ્રષ્ટિમાં યહોવાની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો. ફ્રાત નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું. લોકોએ જવાબ આપીને કહ્યું, અન્ય દેવોની સેવાને માટે અમે યહોવાને તજી દઈએ એવું પ્રભુ કદીય થવા ન દો. કેમ કે જે પ્રભુ યહોવા અમને અને અમારા પૂર્વજોને મિસર દેશમાંથી ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા, જેમણે અમારા દેખતા અદ્ભુત ચમત્કારો કર્યા, અમે જે રસ્તે ચાલ્યા તેમાં તથા જે સર્વ દેશોમાં થઈને અમે પસાર થયા ત્યાં અમારું રક્ષણ કર્યું, તે જ યહોવા અમારા પ્રભુ છે. યહોવાએ તે દેશમાં રહેનારા સર્વ અમોરી લોકોને અમારી આગળથી કાઢી મૂક્યા છે, તેથી અમે પણ યહોવાની સેવા કરીશું, કેમ કે તે જ અમારા યહોવા છે. પણ યહોશુઆએ લોકોને કહ્યું, તમે યહોવાની સેવા કરી શકશો નહીં, કેમ કે તે પવિત્ર ઈશ્વર છે, તે આવેશી યહોવા છે, તે તમારા ઉલ્લંઘનો અને તમારા પાપોની ક્ષમા કરશે નહીં. જો તમે તમારા યહોવાને ત્યજીને વિદેશીઓના દેવોની ઉપાસના કરશો તો તેઓ તમારું સારું કર્યા પછી તમારી વિરુદ્ધ થઈને તમારું અહિત કરશે, તમને નષ્ટ કરી નાખશે. પણ લોકોએ યહોશુઆને કહ્યું, એવું નહીં બને, અમે તો યહોવાની જ આરાધના કરીશું. પછી યહોશુઆએ લોકોને કહ્યું, તમે પોતપોતાના માટે સાક્ષી છો કે તમે જાતે યહોવાની આરાધના કરવાને સારું તેમને પસંદ કર્યા છે. તેઓએ કહ્યું, અમે સાક્ષી છીએ. યહોશુઆએ કહ્યું, તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો અને તમારું હૃદય ઇઝરાયેલના પ્રભુ યહોવા તરફ વાળો. લોકોએ યહોશુઆને કહ્યું, આપણા પ્રભુ યહોવાની જ સેવા અમે કરીશું, તેમની જ વાણી અમે સાંભળીશું. તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો. તેણે શખેમમાં તેઓને માટે વિધિઓ અને નિયમો નિયત કર્યા. પછી યહોશુઆએ આ વાતો યહોવાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખી. તેણે મોટો પથ્થર લીધો અને યહોવાના પવિત્ર સ્થાનની બાજુમાં એલોન વૃક્ષની નીચે તેને સ્થાપિત કર્યો. યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, જુઓ, આ પથ્થર આપણી મધ્યે સાક્ષી થશે, કેમ કે યહોવાએ જે વાતો આપણને કહી તે સર્વ તેણે સાંભળી છે, માટે તે તમારી વિરુદ્ધ સાક્ષી થશે. રખેને તમે તમારા યહોવાનો ઇન્કાર કરો. પછી યહોશુઆએ પ્રત્યેક માણસને તેઓના વારસાના વતનમાં મોકલી દીધા. અબિનાવ બન્યા પછી નૂનનો પુત્ર યહોશુઆ, જે યહોવાનો સેવક હતો, તે 110 વર્ષની વયે મરણ પામ્યો. તેઓએ તેના વતનની હદમાં ગાશ પર્વતની ઉત્તરે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં જે તિમનાથ સેરા છે તેમાં તેને દફનાવ્યો. તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાએ ઇઝરાયેલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયેલે યહોવાની સેવા કરી. યુસફના જે અસ્થિ ઇઝરાયેલના લોકો મિસરમાંથી બહાર લાવ્યા હતા તેને તેઓએ શખેમમાં, જમીનનો જે ટુકડો યાકુબે ચાંદીના 100 સિક્કાની કિંમત આપીને શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી વેચાતો લીધો હતો, તેમાં દફનાવ્યા અને તે યુસફના વંશજોનું વતન થયું. હારૂનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફિનહાસને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફનાવ્યો. યહોશુઆનું પુસ્તક અધ્યાય 3. અને યહોશુઆ વહેલી સવારે ઉઠ્યો. તે અને ઇઝરાયેલના સર્વ લોકો શિટ્ટીમમાંથી નીકળી યર્દન આવ્યા. નદી ઓળંગતા પહેલા તેઓએ ત્યાં છાવણી કરી અને 3 દિવસ પછી એમ થયું કે આગેવાનો છાવણીમાં ફર્યા. તેઓએ લોકોને આજ્ઞા કરી, જ્યારે તમે તમારા યહોવા પ્રભુના કરાર કોષને તથા તેને ઉચકનાર લેવી યાજકોને જુઓ ત્યારે તમે તે સ્થળ છોડીને તેની પાછળ જજો. તમારી અને તેની વચ્ચે લગભગ 2000 હાથનું અંતર રહે, તેની નજીક જશો નહીં, જેથી જે માર્ગે તમારે જવું જોઈએ તે તમે જાણશો, કારણ કે આ માર્ગે અગાઉ તમે ગયા નથી. અને યહોશુઆએ લોકોને કહ્યું, તમે પોતાને પવિત્ર કરો, કેમ કે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે. ત્યાર પછી યહોશુઆએ યાજકોને કહ્યું, કરારકોષ ઊંચકીને લોકોની આગળ જાઓ. તેથી તેઓ કરારકોષ ઊંચકીને લોકોની આગળ ગયા. અને યહોવાએ યહોશુઆને કહ્યું, આજ હું તને ઇઝરાયેલની નજરમાં મોટો માણસ બનાવીશ. એ સારું કે તેઓ જાણે કે જેમ હું મૂસા સાથે હતો તેમ તારી સાથે પણ હોઈશ. જે યાજકોએ કરારકોષ ઊંચક્યો છે તેઓને આજ્ઞા કર કે યર્દનને કિનારે આવો ત્યારે યર્દન નદીમાં જ ઊભા રહેજો. અને યહોશુઆએ ઇઝરાયેલના લોકોને કહ્યું, અહીં આવો અને પ્રભુ તમારા યહોવાના વચન સાંભળો. અને યહોશુઆએ કહ્યું, આનાથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે. તે કનાનીઓને, હિત્તીઓને, હિવ્વીઓને, પરિઝીઓને, ગિરગાશીઓને, અમોરીઓને તથા યબુસીઓને નિશ્ચય તમારી આગળથી દૂર કરશે. જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરાર કોષ તમારી આગળ યર્દન ઉતરે છે. હવે તમે ઇઝરાયેલના દરેક કુળમાંથી એક પ્રમાણે 12 માણસ પસંદ કરો. જ્યારે આખી પૃથ્વીના પ્રભુ યહોવાનો કરાર કોષ ઊંચકનારા યાજકના પગ યર્દનના પાણીમાં મુકાશે, ત્યારે યર્દનનું પાણી ઉપરથી નીચે તરફ વહે છે, તેના ભાગ પડી જશે અને તે ઢગલો થઈને સ્થિર થઈ જશે. તેથી જ્યારે લોકો યર્દન પાર કરવાને નીકળ્યા ત્યારે કરારકોષને ઊંચકનારા યાજકો લોકોની આગળ ચાલતા હતા. કરારકોષને ઊંચકનારા યાજકો જ્યારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા, યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બંને કિનારે છલકાતી હતી, ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદામ નગર સુધી ઢગલો થઈ ગયું. અને આરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોકો યરીખોની સામે પેલે પાર ઉતર્યા. ઇઝરાયેલના સગળા લોકો કોરી જમીન પર ચાલીને પાર ઉતર્યા. ત્યાં સુધી યહોવાનો કરાર કોષ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા. યહોશુઆનું પુસ્તક અધ્યાય 4. જ્યારે બધા લોકો યર્દન પાર કરી રહ્યા ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું, તમે તમારા માટે દરેક કુળમાંથી એક માણસ પ્રમાણે 12 માણસ પસંદ કરો અને તેઓને આજ્ઞા આપો કે જ્યાં યાજકો કોરી જમીન પર ઊભા છે ત્યાંથી, એટલે યર્દનની મધ્યેથી, તેઓ 12 પથ્થર ઉપાડી લે. એ પથ્થર તેઓ પોતાની સાથે પેલી બાજુ લઈ જાય અને આજે જ્યાં તમે રાત્રે મુકામ કરો ત્યાં તેઓને મૂકો. પછી યહોશુઆએ જેઓને ઇઝરાયેલના દરેક કુળમાંથી એક એકને પસંદ કર્યા હતા તે 12 માણસોને બોલાવ્યા. યહોશુઆએ તેઓને કહ્યું, તમારા યહોવા પ્રભુના કરારકોષની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ. તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયેલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો. જ્યારે આવનાર દિવસોમાં તમારા બાળકો પૂછે કે આ પથ્થરોનો અર્થ શું છે, ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે. પછી તમે તેઓને કહેશો કે યહોવાના કરારકોષની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જ્યારે તે યર્દન પાર ઉતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયેલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે. ઇઝરાયેલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાએ યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ તેઓએ યર્દનની મધ્યેથી 12 પથ્થર લીધા અને તેઓએ ઇઝરાયેલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઉંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા. પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં જ્યાં યાજકો કરારકોષ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે 12 પથ્થર સ્થાપિત કર્યા અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે. જે આજ્ઞા મૂસાએ યહોશુઆને આપી હતી અને જે આજ્ઞા યહોવાએ યહોશુઆને આપી હતી તેનું સંપૂર્ણ પાલન થાય ત્યાં સુધી યાજકો યર્દનની મધ્યમાં કરારકોષ ઊંચકીને ઊભા રહ્યા. લોકો ઉતાવળ કરીને પાર ઉતરી ગયા. જ્યારે બધા લોકો પાર ઉતર્યા પછી યહોવાનો કરારકોષ અને યાજકો લોકોના દેખતા પાર ઉતર્યા. રૂબેનીનું કુળ, ગાદનું કુળ અને મન્નાશાનું અર્ધકુળ મૂસાના ફરમાવ્યા પ્રમાણે શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયેલના લોકોની આગળ ગયા. લગભગ 40,000 માણસો યહોવાની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા. તે જ દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયેલની નજરમાં મોટો મનાવ્યો. જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો. પછી યહોવાએ યહોશુઆને કહ્યું, કરારકોષ ઉચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ. તેથી યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, યર્દનમાંથી બહાર આવો. યાજકો યહોવાના કરારકોષને ઉચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા. ત્યાર પછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું. લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા. તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલગાલમાં મુકામ કર્યો. જે 12 પથ્થર તેઓ યર્દનમાંથી બહાર લાવ્યા હતા તેને યહોશુઆએ ગિલગાલમાં સ્થાપિત કર્યા અને તેણે ઇઝરાયેલના લોકોને કહ્યું, આવનાર સમયમાં જ્યારે તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે આ પથ્થરો શું દર્શાવે છે, ત્યારે તમારા બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયેલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી. વળી તેમને કહેજો કે જેમ આપણા યહોવા પ્રભુએ સૂફ સમુદ્રને કર્યું એટલે અમે પાર ઉતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો હતો, તેમ આપણા યહોવા પ્રભુએ અમે યર્દનની પાર ઉતરી રહ્યા ત્યાં સુધી અમારી આગળ તેના પાણી સૂકવી નાખ્યા હતા. યહોવાએ આ એટલા માટે કર્યું કે પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવા સર્વસમર્થ પ્રભુ છે અને તમે હંમેશા યહોવા તમારા પ્રભુની આરાધના કરો. યહોશુઆનું પુસ્તક અધ્યાય 5. જ્યારે યર્દનની પશ્ચિમમાં રહેનાર અમોરીઓના સર્વ રાજાઓએ અને સમુદ્ર કિનારે રહેનાર કનાનીઓના રાજાઓએ સાંભળ્યું કે ઇઝરાયેલના લોકો જ્યાં સુધી યર્દન નદી પસાર કરી રહ્યા ત્યાં સુધી યહોવાએ યર્દનના પાણી સૂકવી દીધા અને ત્યારે તેઓના હૃદય પીગળી ગયા અને ઇઝરાયેલી લોકોને લીધે તેઓ અતિશય ગભરાઈ ગયા. તે સમયે યહોવાએ યહોશુઆને કહ્યું, ચકમક પથ્થરની છરીઓ બનાવ અને ઇઝરાયેલના બધા પુરુષોની ફરીથી સુન્નત કર. પછી યહોશુઆએ પોતે ચકમક પથ્થરની છરીઓ બનાવી ઇઝરાયેલના પુરુષોની સુન્નત કરી. જે જગ્યાએ સુન્નતની વિધિ કરાઈ તેને અગ્રચર્મની ટેકરી કહેવામાં આવી. અને યહોશુઆએ તેઓની સુન્નત કરી તેનું કારણ આ હતું કે જે પુરુષો મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે જેઓની સુન્નત કરાયેલી હતી તેઓ એટલે કે યુદ્ધ કરનારા બધા પુરુષો અરણ્યના રસ્તે મરણ પામ્યા હતા. જો કે મિસરમાંથી નીકળેલા પુરુષોની સુન્નત કરવામાં આવી હતી, પરંતુ મિસરમાંથી બહાર નીકળી અરણ્યના માર્ગમાં જે છોકરાઓ જન્મ્યા હતા તેઓની સુન્નત હજી સુધી કરાઈ ન હતી. મિસરમાંથી નીકળેલા યોદ્ધાઓ કે જે અરણ્યમાં મરી ગયા ત્યાં સુધી ઇઝરાયેલના લોકો 40 વર્ષ સુધી અરણ્યમાં ફરતા રહ્યા, કેમ કે તેઓએ યહોવાની આજ્ઞાઓ પાડી ન હતી. જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ તેઓને આપવાનો યહોવાએ તેઓના પૂર્વજો સાથે કરાર કર્યો હતો તે દેશ તેઓને જોવા દેવો નહીં તેવા સમ યહોવાએ તેઓ વિશે ખાધા હતા. તેઓને સ્થાને યહોવાએ તેઓના દીકરાઓને ઊભા કર્યા. યહોશુઆએ તેઓની સુન્નત કરી, કેમ કે માર્ગમાં તેઓની સુન્નત કરાઈ ન હતી. અને સર્વ પુરુષોની સુન્નત થઈ ગયા પછી તેઓને રૂઝ આવી ત્યાં સુધી તેઓ છાવણીમાં રહ્યા. અને યહોવાએ યહોશુઆને કહ્યું, આ દિવસથી હું તારા પરથી મિસરનું કલંક દૂર કરીશ, માટે તે જગ્યાનું નામ ગિલગાલ રાખ્યું, જે આજ સુધી તે નામે ઓળખાય છે. અને ઇઝરાયેલીઓએ ગિલગાલમાં છાવણી કરી અને તેઓએ તે મહિનાને 14મે દિવસે સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખા પર્વ પાડ્યું. પાસ્ખા પર્વના બીજા દિવસે તેઓએ તે દેશની પેદાશમાંથી બનાવેલી 2 ખમીર રોટલી અને શેકેલું અનાજ ખાધું અને ત્યારબાદ તે દિવસથી માનના પડતું બંધ થયું. અને હવે ઇઝરાયેલ લોકોને માનના મળવાનું બંધ થયું. તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાવાનું શરૂ કર્યું. અને યહોશુઆ યરીખો પાસે હતો. તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો અને તેના હાથમાં તાણેલી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, શું તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો છે? તેણે કહ્યું, એમ તો નહીં, પણ હું યહોવાના સૈન્યનો સરદાર છું. અને યહોશુઆએ ભૂમિ પર પડીને તેનું ભજન કરીને કહ્યું, મને માલિકનો આદેશ ફરમાવો. ત્યારે યહોવાના સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું કે તારા પગમાંથી તારા ચંપલ ઉતાર, કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર છે. અને યહોશુઆએ તેના કહ્યા પ્રમાણે કર્યું. યહોશુઆનું પુસ્તક અધ્યાય 6. હવે ઇઝરાયેલના સૈનિકોને કારણે યરીખોના બધા દરવાજા બંધ કરાયા હતા. કોઈ બહાર જઈ શકતું નહોતું અને કોઈ પણ અંદર આવી શકતું નહોતું. યહોવાએ યહોશુઆને કહ્યું, જો મેં યરીખોને તેના રાજાને અને તેના શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે. તમારે નગરની ચારે તરફ પ્રદક્ષિણા કરવી. સર્વ યોદ્ધાઓએ દિવસમાં એકવાર નગરની પ્રદક્ષિણા કરવી. આમ છ દિવસ સુધી તમારે કરવું. સાત યાજકો ક્રારકોષ આગળ ઘેટાના શિંગના બનાવેલા સાત રણશિંગડા ઉચકે. સાતમા દિવસે તમારે સાત વાર નગરની પ્રદક્ષિણા કરવી અને યાજકોએ મોટા અવાજે રણશિંગડા વગાડવા. મોટા અવાજ સાથે શિંગ વગાડે અને જ્યારે તેનો અવાજ તમે સાંભળો ત્યારે સગડા લોકો મોટો અવાજ કરે. તેથી નગરનો કોટ તૂટી પડશે. ત્યારે દરેક વ્યક્તિએ સીધા નગરમાં ધસી જવું. પછી નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું કે કરારકોષ ઉચકો અને સાત યાજકો યહોવાના કરારકોષની આગળ સાત રણશિંગડા લઈને ચાલે. અને તેણે લોકોને કહ્યું, આગળ જાઓ અને ચોતરફ નગરની પ્રદક્ષિણા કરો અને હથિયારબંધ પુરુષો યહોવાના કરારકોષ આગળ જાય. જેમ યહોશુઆએ લોકોને કહ્યું તેમ સાત યાજકોએ યહોવાની આગળ સાત રણશિંગડા ઉચક્યા અને તેઓ આગળ ચાલ્યા અને તેઓએ રણશિંગડા વગાડીને મોટો અવાજ કર્યો અને યહોવાનો કરારકોષ તેઓની પાછળ ચાલ્યો. સશસ્ત્ર પુરુષો યાજકોની આગળ ચાલતા હતા. તેઓ તેમના રણશિંગડા મોટેથી વગાડતા હતા, પણ પાછળના સૈનિકો કરારકોષની પછવાડે ચાલતા હતા. યાજકો તેમના રણશિંગડા સતત વગાડતા હતા. પણ યહોશુઆએ લોકોને આજ્ઞા કરીને કહ્યું કે હોંકારો પાડશો નહીં. હું તમને હોંકારો પાડવાનું કહું નહીં તે દિવસ સુધી તમારા મુખમાંથી તમે અવાજ કાઢશો નહીં. તેણે યહોવાના કરારકોષને તે દિવસે નગરની ચોતરફ એકવાર ફેરવ્યો. પછી તેઓએ છાવણીમાં પ્રવેશ કર્યો અને તે રાતે તેઓ છાવણીમાં જ રહ્યા. અને યહોશુઆ વહેલી સવારે ઉઠ્યો. યાજકોએ યહોવાનો કરારકોષ ઊંચકી લીધો. સાત યાજકોએ યહોવાના કરારકોષની આગળ સાત રણશિંગડા લીધા અને તેઓ તેને મોટા અવાજથી વગાડતા વગાડતા ચાલ્યા. સશસ્ત્ર પુરુષો તેઓની આગળ ચાલતા હતા, પણ પાછળની ટુકડી યહોવાના કોષની પછવાડે ચાલી ત્યારે રણશિંગડામાંથી સતત મોટો અવાજ થતો રહ્યો. બીજા દિવસે તેઓએ નગરની ચોતરફ એકવાર પ્રદક્ષિણા કરી અને પાછા છામડીમાં આવ્યા. આમ તેઓએ છ દિવસ કર્યું. સાતમા દિવસે તેઓ પ્રભાતે વહેલા ઉઠ્યા અને તેઓની રીત પ્રમાણે આ વખતે સાત વાર નગરની પ્રદક્ષિણા કરી. સાતમે દિવસે જ્યારે યાજકો જોરથી રણશિંગડા વગાડતા હતા ત્યારે યહોશુઆએ લોકોને આજ્ઞા કરી કે મોટેથી વગાડો, કેમ કે યહોવાએ આ નગર તમને આપ્યું છે. આ નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત કરવામાં આવશે. કેવળ રહાબ ગણિકા અને તેની સાથે તેના ઘરના સર્વ જીવતા રહેશે, કેમ કે જે માણસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડ્યા હતા. પણ તમે પોતાના માટે તમામ એવી નાશવંત વસ્તુ લેવા વિશે સાવધ રહો. રખીને તે વસ્તુઓને શાપિત માન્ય પછી તેમાંથી કશું લો, અને તેમ કરવાથી તમે ઇઝરાયેલની છાવણીનો નાશ થાય એવું કરો અને તેના પર સંકટ લાવો. સર્વ ચાંદી, સોનું અને પિત્તળના તથા લોખંડના પાત્રો યહોવાને સારું પવિત્ર છે, તે બધું યહોવાના ભંડારમાં લાવવું. તેથી લોકોએ હોંકારો કર્યો અને યાજકોએ રણશિંગડા વગાડ્યા. જ્યારે લોકોને રણશિંગડાનો સાદ સંભળાયો ત્યારે તેઓએ મોટો અવાજ કર્યો અને કોટ તૂટી પડ્યો. તેથી લોકોમાંનો દરેક પુરુષ સીધો નગરમાં દોડી ગયો અને તેઓએ નગરને પોતાને કબજે કર્યું અને નગરમાં જે સઘળું હતું તે બધું, એટલે પુરુષ અને સ્ત્રી, જુવાન અને વૃદ્ધ, ઢોર, ઘેટા અને ગધેડા, એ બધાનો તલવારથી વિનાશ કર્યો. જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે ગણિકાના ઘરમાં જાઓ, તેની સાથે તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને અને તેના સર્વને ત્યાંથી બહાર લાવો. તેથી જુવાન ઘરમાં ગયા અને રાહાબને બહાર લઈ આવ્યા. તેઓ તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને તેના સર્વસ્વને બહાર લાવ્યા. વળી તેના સગળા સગાને પણ તેઓ બહાર લાવ્યા. તેઓ તેમને ઇઝરાયેલની છાવણી બહારની જગ્યામાં લઈ આવ્યા. તેઓએ નગરને અને જે કંઈ હતું તે બધું અગ્નિથી બાળી નાખ્યું. કેવળ ચાંદી, સોનું, પિત્તળના અને લોખંડના પાત્રો લાવીને તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યા. પણ રહાબ ગણિકાને, તેના પિતાના કુટુંબને અને તેના સર્વસ્વને યહોશુઆએ બચાવી લીધા. તે આજ દિવસ સુધી ઇઝરાયેલમાં રહી, કારણ કે યહોશુઆએ યરીખોમાં જે જાસૂસોને મોકલ્યા હતા તેઓને તેણે સંતાડીને રક્ષણ આપ્યું હતું. પછી તે વખતે યહોશુઆએ તેઓને સમ આપીને કહ્યું કે જે કોઈ ઉઠીને ફરીથી યરીખો નગર બાંધે તે યહોવાની નજર આગળ શાપિત થાય. તેના જ્યેષ્ઠ પુત્રના જીવનના બદલામાં તે પાયો નાખશે અને તેના સૌથી નાના પુત્રના જીવના બદલામાં તેના દરવાજા સ્થિર કરશે. આ રીતે યહોવા યહોશુઆ સાથે રહ્યા હતા. તેની કીર્તિ આખા દેશમાં ફેલાઈ ગઈ. યહોશુઆનું પુસ્તક અધ્યાય 7. પણ ઇઝરાયેલના લોકો શાપિત વસ્તુ વિશે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા, કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર, ઝાબદીના પુત્ર, કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાનો કોપ ઇઝરાયેલના લોકો પર સળગી ઉઠ્યો. બેથ આવેન પાસે બેથેલની પૂર્વ તરફ આય નગર છે. ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે તમે જઈને તે દેશની જાસૂસી કરો. તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી. તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે સર્વ લોકોને આયમાં મોકલવા નહીં, માત્ર 2 કે 3 હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહીં, કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે. માટે લોકોમાંથી લગભગ 3 હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા અને આયના માણસોએ તેઓમાંથી આશરે 36 માણસોને માર્યા. ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઉતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોના હૃદય ભયભીત થયા અને તેઓ નાહિંમત થયા. પછી યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા. તેણે અને ઇઝરાયેલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાના કોષ આગળ ભૂમિ પર પડી રહ્યા. ત્યારે યહોશુઆ બોલ્યો, અરે હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારું તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અમે યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું. હે પ્રભુ, ઇઝરાયેલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે, હવે હું શું બોલું? માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિશે સાંભળશે. તેઓ અમને ચારે બાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિશે શું કરશો? યહોવાએ યહોશુઆને કહ્યું કે ઉઠ, એમાં શા માટે નીચે પડી રહ્યો છે? ઇઝરાયેલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે. એ કારણથી ઇઝરાયેલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહીં. તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે તેનો જો તમે નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહીશ નહીં. ઉઠ, લોકોને શુદ્ધ કર અને કહે, આવતીકાલને માટે તમે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇઝરાયેલનો પ્રભુ યહોવા કહે છે કે હે ઇઝરાયેલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ કાઢી નહીં નાખે ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી. તેથી સવારમાં પોતપોતાના કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે જે કુળને યહોવા ચિઠ્ઠીથી પકડે તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવા જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાને યહોવા પકડે તે ઘરના પુરુષો એક પછી એક આગળ આવે. એમ થાય કે જે વસ્તુ શાપિત છે તે જેની પાસેથી પકડાશે તે પુરુષને તથા તેના સર્વસ્વને બાળી નાખવામાં આવશે, કારણ કે તેણે યહોવાનો કરાર તોડ્યો છે અને ઇઝરાયેલમાં શરમજનક મૂર્ખાઈ કરી છે. અને સવારે વહેલા ઉઠીને યહોશુઆએ ઇઝરાયેલને તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા. ત્યારે યહૂદાનું કુળ પકડાયું. તે યહૂદાના કુળને આગળ લાવ્યો. તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓના કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો. ત્યારે તેમાંથી ઝાબદી પકડાયો. તેના ઘરના પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા. ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાનના પુત્ર, ઝાબદીના પુત્ર, કાર્મીનો પુત્ર આખાન પકડાયો. ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, મારા દીકરા, ઇઝરાયેલના પ્રભુ યહોવાની આગળ સાચું બોલ અને તેમની સ્તુતિ કર. તે જે કર્યું છે તે હવે મને કહે, મારાથી કશું છાનું રાખીશ નહીં. અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, ખરેખર ઇઝરાયેલના પ્રભુ યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે. લૂંટમાંથી એક સારો શિનઆર જામો, 2 કિલો 300 ગ્રામ ચાંદી, 575 ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે, ચાંદી સૌથી નીચે છુપાવી છે. યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી. અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાની આગળ મૂક્યું. અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ ઝેરાના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડા, ઘેટા, તંબુ અને તેના સર્વસ્વને આખોરની ખીણમાં લઈ ગયા. પછી યહોશુઆએ કહ્યું, તે અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવા તને હેરાન કરશે. અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાને અગ્નિમાં બાળ્યા અને પથ્થરથી માર્યા. અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાએ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ આખોરની ખીણ એવું પડ્યું જે આજ સુધી છે. યહોશુઆનું પુસ્તક અધ્યાય 8. અને યહોવાએ યહોશુઆને કહ્યું, બીશ નહીં, હિંમત હારીશ નહીં. તારી સાથે સર્વ લડવૈયાઓને લે અને આઈ જા. જો મેં આઈનો રાજા, તેના લોક, તેનું નગર અને તેનો દેશ તારા હાથમાં આપ્યા છે. જેમ તે યરીખો અને તેના રાજાને કર્યું તેમ આઈને અને તેના રાજાને કર. તેનો માલ અને પશુઓ તમે પોતાને માટે લૂંટી લેજો. તું નગરની પાછળ માણસોને છુપાવી રાખજે. તેથી યહોશુઆ આઈ પર ચઢાઈ કરવા માટે તૈયાર થયો, સર્વ લડવૈયાઓને સાથે લીધા. યહોશુઆએ 30,000 માણસોને પસંદ કર્યા. તેઓ બળવાન તથા હિંમતવાન પુરુષો હતા. તેણે તેઓને રાત્રે બહાર મોકલ્યા. તેઓને આજ્ઞા કરી કે જુઓ, નગર જીતી લેવા માટે તમે તેની પાછળ સંતાઈ રહેજો. નગરથી બહુ દૂર જશો નહીં, પણ તમે સર્વ તૈયાર રહેજો. હું ને મારી સાથેના સર્વ માણસો નગર પાસે પહોંચીશું, અને જ્યારે તેઓ અમારા પર હુમલો કરવાને બહાર આવશે ત્યારે પહેલાની જેમ અમે તેઓની આગળથી નાસીશું. તેઓ અમારી પાછળ બહાર આવશે, પછી અમે તેઓને નગરથી દૂર ખેંચી જઈશું. તેઓ માનશે કે પહેલાની જેમ તેઓ આપણાથી દૂર ભાગી રહ્યા છે, માટે અમે તેઓથી દૂર નાસીશું. પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી ઉઠીને બહાર નીકળી આવજો અને તમે નગરને કબજે કરી લેજો. યહોવા તમારા પ્રભુ નગરને તમારા હાથમાં આપશે. નગર કબજે કર્યા પછી તમારે નગરને સળગાવી દેવું. યહોવાના વચન પ્રમાણે તમારે કરવું. સાંભળો, મેં તમને આ આજ્ઞા આપી છે. યહોશુઆએ તેઓને બહાર મોકલ્યા અને તેઓ હુમલો કરવાની જગ્યાએ ગયા. તેઓ બેથેલ તથા આઈ વચ્ચે, એટલે કે પશ્ચિમ તરફ આઈની વચ્ચે સંતાયા. પણ તે રાતે યહોશુઆ લોકોની વચ્ચે રહ્યો. યહોશુઆ સવારે વહેલો ઉઠ્યો અને તેણે સૈનિકોને તૈયાર કર્યા. યહોશુઆ અને ઇઝરાયેલના વડીલોએ આઈના લોકો પર હુમલો કર્યો. સર્વ લડવૈયા પુરુષો કે જે તેની સાથે હતા તેઓ ઉપર ગયા અને નગર પાસે પહોંચી ગયા. તેઓએ નગરની નજીક જઈને આઈની ઉત્તર બાજુએ છાવણી કરી. ત્યાં આઈ અને તેઓની વચ્ચે ખીણ હતી. તેણે આશરે 5,000 પુરુષોને પસંદ કરીને બેથેલ તથા આઈ નગરની વચ્ચે પશ્ચિમ બાજુએ છાપો મારવા તેઓને ગોઠવ્યા. તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી. જ્યારે આઈના રાજાએ તે જોયું ત્યારે એમ બન્યું કે તે અને તેના સૈનિકો વહેલા ઉઠ્યા અને યર્દન નદીની ખીણ તરફ ઇઝરાયેલ પર હુમલો કરવાને ધસી આવ્યા. તેને ખબર ન હતી કે છાપો મારનારાઓ પાછળથી હુમલો કરવાને માટે નગરમાં લાગ જોઈ રહ્યા છે. તેઓની સામે યહોશુઆ અને સર્વ ઇઝરાયેલે પોતે હારી જવાનો ઢોંગ કર્યો. તેઓ અરણ્ય તરફ નાસી ગયા. તેઓની પાછળ પડવા માટે જે બધા લોકો નગરમાં રહેતા હતા તેઓને બોલાવીને એકઠા કરવામાં આવ્યા. તેઓ યહોશુઆની પાછળ ગયા અને તેઓને નગરથી દૂર લઈ જવામાં આવ્યા. હવે આય અને બેથેલમાં ઇઝરાયેલની પાછળ બહાર ન ગયો હોય એવો કોઈ પુરુષ રહ્યો ન હતો. નગરને નિરાશ્રિત મૂકીને તથા તેના દરવાજા ખુલ્લા મૂકીને તેઓ ઇઝરાયેલની પાછળ પડ્યા. યહોવાએ યહોશુઆને કહ્યું, તારા હાથમાંનો ભાલો આય તરફ લાંબો કર, કેમ કે હું આયને તારા હાથમાં સોંપીશ. યહોશુઆએ પોતાના હાથમાં જે ભાલો હતો તે નગર તરફ લાંબો કર્યો. જ્યારે તેણે પોતાનો હાથ લાંબો કર્યો ત્યારે સંતાઈ રહેલા સૈનિકો ઝડપથી તેમની જગ્યાએથી બહાર ધસી આવ્યા. તેઓએ દોડીને નગરમાં પ્રવેશ કર્યો અને તેને કબજે કર્યું. તેઓએ ઝડપથી નગરને આગ લગાડી. આઈના માણસો પાછા વળ્યા અને તેઓએ જોયું કે નગરનો ધુમાડો આકાશ પર ચડતો હતો. તેઓને માટે બચવાનો કોઈ માર્ગ રહ્યો નહીં, કેમ કે જે સૈનિકો અરણ્ય તરફ નાસી ગયા હતા તેઓ હવે તેમની પાછળ પડનારાઓનો સામનો કરવા પાછા આવ્યા હતા. જ્યારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયેલે જોયું કે હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે, ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યા. ઇઝરાયેલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયેલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયેલે તેમના પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહીં. તેઓએ આયના રાજાને પકડ્યો અને તેને જીવતો રહેવા દઈને યહોશુઆ પાસે લાવ્યા. એમ થયું કે અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડ્યા હતા ત્યાં ઇઝરાયેલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને એટલે આયના સગળા રહેવાસીઓને મારી નાખ્યા, તેઓનો તલવારની ધારથી નાશ કર્યો. તે દિવસે આયના સર્વ લોકો, પુરુષો અને સ્ત્રીઓ થઈને 12,000 માણસો મરણ પામ્યા. યહોશુઆએ જ્યાં સુધી આયના સર્વ લોકોનો સંપૂર્ણ નાશ ન થયો ત્યાં સુધી જે હાથથી તેણે ભાલો લાંબો કરી રાખ્યો હતો તેને પાછો ખેંચી લીધો નહીં. જે આજ્ઞા યહોવાએ યહોશુઆને આપી હતી તે પ્રમાણે માત્ર ઇઝરાયેલીઓએ પોતાના માટે નગરના પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે. તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જ્યારે સૂર્ય અથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી, તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે. ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયેલના પ્રભુ યહોવાને સારું વેદી બાંધી, જેમ યહોવાના સેવક મૂસાએ ઇઝરાયેલના લોકોને આજ્ઞા આપી. જેમ મૂસાના નિયમશાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે તે પથ્થરથી કોતરેલી નહીં એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી અને તેના પર તેણે યહોવાને સારું દહન્યાર્પણ અને શાંત્યાર્પણના યજ્ઞ કર્યા અને ત્યાં ઇઝરાયેલના લોકોની હાજરીમાં તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી અને સર્વ ઇઝરાયેલ, તેઓના વડીલો, અધિકારીઓ અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમજ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાનો કરાર કોષ ઉચક્યો હતો તે કોષની આગળ બંને બાજુ ઊભા રહ્યા. તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે અને અડધા એબાલ પર્વતની સામે યહોવાના સેવક મૂસાએ અગાઉ ઇઝરાયેલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા. ત્યાર પછી યહોશુઆએ નિયમના સર્વ વચનો, આશીર્વાદો અને શાપો જે નિયમશાસ્ત્રમાં લખેલા હતા તે સર્વ વાંચી સંભળાવ્યા. ઇઝરાયેલ આગળ તથા સ્ત્રીઓ, નાના બાળકો તથા પરદેશીઓ જે તેઓની મધ્ય રહેતા હતા તેઓની સભા સમક્ષ મૂસાએ ફરમાવેલી આજ્ઞાઓમાંથી એક પણ એવી નહીં હોય કે જે યહોશુઆએ તેઓની સમક્ષ વાંચી સંભળાવી ન હોય. યહોશુઆનું પુસ્તક અધ્યાય 9. પછી જે રાજાઓ યર્દન નદીની પેલે પાર પશ્ચિમમાં હતા તેઓ પર્વતમાં અને નીચાણવાળા પ્રદેશોમાં અને લબાનોન તરફ સમુદ્ર તટે રહેનાર હિત્તીઓ, અમોરીઓ, કનાની, પરીઝી, હિવ્વીઓ તથા યબુસીઓના બધા જ રાજાઓ એકમતે યહોશુઆ અને ઇઝરાયેલ વિરુદ્ધ લડાઈ કરવા એકત્ર થયા. યહોશુઆએ યરીખો અને આયના જે હાલ હવાલ કર્યા હતા તે જ્યારે ગિબિયોનના રહેવાસીઓએ સાંભળ્યું ત્યારે તેઓએ ષડયંત્ર રચ્યું અને એલચીઓ જેવા તૈયાર થઈને પોતાના ગધેડા પર જૂની ગુણપાટો, દ્રાક્ષારસની જૂની ફાટેલી અને થીગડા મારેલી મશકો લાદી. તેઓએ જૂના અને થીગડા મારેલા પગરખા પોતાના પગમાં પહેર્યા અને જીર્ણ થયેલા વસ્ત્રો પહેર્યા. તેઓને ભોજનમાં પૂરું પાડવામાં આવેલી રોટલી સૂકી અને ફુગાઈ ગયેલી હતી. પછી તેઓ ગિલગાલની છાવણીમાં યહોશુઆ પાસે ગયા અને તેણે અને ઇઝરાયેલના માણસોને કહ્યું, અમે બહુ દૂર દેશથી આવ્યા છીએ, તેથી હવે અમારી સાથે સુલેહથી વર્તો. ઇઝરાયેલના માણસોએ હિવ્વીઓને કહ્યું, કદાચ તમે અમારા દેશમાં રહેતા હો તો અમે કેવી રીતે તમારી સાથે સુલેહ કરીએ? તેઓએ યહોશુઆને કહ્યું, અમે તમારા દાસો છીએ. યહોશુઆએ તેઓને કહ્યું, તમે કોણ છો? તમે ક્યાંથી આવ્યા છો? તેઓએ તેને કહ્યું, તારા પ્રભુ યહોવાના નામે તારા દાસો ઘણે દૂર દેશથી અહીં આવ્યા છીએ. જે સર્વ તેમણે મિસરમાં કર્યું તેના વિશેનો અહેવાલ અમે સાંભળ્યો છે. અને યર્દનની પેલે પારના અમોરીઓના બે રાજા એટલે હેશબોનના રાજા સિહોનને અને આશતારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગને તેમણે જે સર્વ કર્યું તે પણ અમે સાંભળ્યું છે. અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓએ અમને કહ્યું, મુસાફરીમાં ખાવાને સારું તમારા હાથમાં ભાથું લઈ જાઓ, તેઓને મળવાને જાઓ અને તેઓને કહો, અમે તમારા સેવકો છીએ, અમારી સાથે સુલેહ કરો. જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી, પણ અત્યારે જુઓ તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચડી ગઈ છે. દ્રાક્ષારસની મશકો જ્યારે અમે ભરી ત્યારે નવી હતી, જુઓ હવે તે ફાટી ગઈ છે. ઘણી દૂરની મુસાફરીથી અમારા વસ્ત્રો અને અમારા પગરખા ઘસાઈને જૂના થઈ ગયા છે. ઇઝરાયેલીઓએ તેઓના ખોરાકમાંથી કંઈક લીધું, પણ તેઓએ યહોવાની સલાહ લીધી નહીં, અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, તેઓની સાથે કરાર કર્યો. લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પાડોશી અને અમારા મધ્યે જ રહેનારા છે. ત્યારે ઇઝરાયેલના લોકો બહાર આવ્યા અને ત્રીજા દિવસે તેઓના નગરોમાં પહોંચી ગયા. તેઓના નગરો ગિબિયોન, કફીરા, બેરોથ અને કિરિયાથી આરિમ હતા. ઇઝરાયેલના લોકોએ તેઓની ઉપર હુમલો કર્યો કે મારી નાખ્યા નહીં, કેમ કે તેઓના આગેવાનોએ ઇઝરાયેલના પ્રભુ યહોવા આગળ તેઓ વિશે સમ લીધા હતા. તેથી બધા ઇઝરાયેલીઓએ પોતાના આગેવાનો વિરુદ્ધ કચકચ કરી, પણ સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, ઇઝરાયેલના પ્રભુ યહોવાના સમ તેઓને લક્ષમાં રાખીને લીધા છે અને હવે અમે તેઓને આંગળી પણ અડકાડી શકીએ નહીં. અમે તેઓની સાથે જે કરીશું તે આ છે, આપણે તેઓના સમ લીધા છે, તેના કારણે આપણી પર આવનાર કોપથી દૂર રહેવા આપણે તેઓને જીવતા રહેવા દઈશું. આગેવાનોએ તેમના લોકોને કહ્યું, એક શરતે તેઓને જીવતા રહેવા દો. જેથી જેમ આગેવાનોએ તેઓના વિશે કહ્યું હતું તેમ ગિબિયોનીઓ ઇઝરાયેલીઓ માટે લાકડા કાપનારા અને પાણી ભરનારા થાય. યહોશુઆએ તેઓને બોલાવીને કહ્યું કે જ્યારે તમે અહીંયા અમારી વચ્ચે રહો છો તેમ છતાં અમે તમારાથી ઘણા દૂર છીએ કહીને તમે અમને કેમ છેતર્યા? હવે આ કારણથી તમે શાપિત થયા છો, અને તમારામાંના કેટલાક જેઓ મારા યહોવાના ઘર માટે લાકડા કાપે છે અને પાણી ભરે છે તેઓ સદાને માટે ગુલામ થશે. તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો અને કહ્યું, યહોવા તમારા પ્રભુએ મૂસાને આજ્ઞા આપી કે તને આખો દેશ આપીશ અને તારી આગળથી સર્વ રહેવાસીઓનો નાશ કરીશ. તેથી તમારા કારણે અમારા જીવન વિશે અમે ઘણા ભયભીત થયા હતા, તે કારણથી અમે આ કૃત્ય કર્યું. હવે જો તે અમને તારા બળથી પકડ્યા છે, અમારી સાથે તને જે કરવાનું સારું તથા ખરું લાગે તે કર. તેથી યહોશુઆએ તેમના માટે આ પ્રમાણે કર્યું. તેણે ઇઝરાયેલના હાથમાંથી તેઓને છોડાવ્યા અને ઇઝરાયેલીઓએ તેઓને મારી નાખ્યા નહીં. તે દિવસથી આજ સુધી યહોશુઆએ સમુદાયને સારું તથા જે જગ્યા યહોવા પસંદ કરે ત્યાં યહોવાની વેદીને સારું ગિબિયોનીઓને લાકડા કાપનારા તથા પાણી ભરનારા તરીકે નિમ્યા.